आनंदमूर्ति श्री कृष्णा तथैव सुखोदयः तद्भिन्ना सर्वे। विषयाः दुःखदा मायिकत्वतः वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासचिरानन्द पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहम् पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। अक्षरधामाधिपतये मुक्तपतये आनंदपतये निर्भयतापतये श्री हरये नमो नमः। सर्वावतारी सर्वोपरि श्री स्वामी नारायण भगवते नमो नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति करुणा निधान श्री हरि कृष्ण महाराजाय नमो नमः। प्राणाधार प्राणप्रिय प्राणनाथ प्रियवर सुखकर दुखहर श्री घनश्याम महाराजाय नमो नमः। एकाकी वनवासी कंद फूल पलासी अति तपस्वी महातेजस्वी कृशतनु श्रीलकंठ वर्णी राजाय नमो। सदानंदाई आनंद घनमूर्ति श्री सहजानंद स्वामी महाराजा नमो नमः। अस्माकम् आदि गुरु सद्गुरुवर्य महासमर्थ उभय देशाचार्य उपरि हरि रूप निमग्न परम साधु सेवक सर्व परम हंस मुख्य सद्गुरुवर्य श्री गोपालानंद स्वामिने नमो नमः। साधुता मूर्ति श्री हरि गुरु तुल्य सत्संग मातृ सद्गुरुवर्य श्री मुक्तानंद स्वामिने नमो नमः। पंडित वर सद्गुरु श्री नित्यानंद स्वामिने नमो नमः। कविवर सद्गुरु श्री ब्रह्मानंद स्वामिने नमो नमः। वैराग्य मूर्ति श्री निष्कुलानंद मुनये प्रेम स्वरूप श्री प्रेमानंद स्वामिने स्नेह मूर्ति श्री सच्चिदानंद स्वामी ने विवेक मूर्ति आनंदानंद स्वामी ने सागर लेखक सदगुरु आधारानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्यो नमो नमः। मम मोक्षदातृ गुरु वर सदगुरु श्री राधारमण स्वामी ने नमो नमः। दादा खाचरादिभ्यः सर्वेभ्यः हरिभक्तेभ्यश्च नमो नमः। सर्वप्रकट सद्गुरुभ्यो नमो नमः, सर्वप्रकट सद्यो हरिभक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2075 कार्तक सुद पड़वो गुरुवार नूतन वर्ष तारीख 8/11/2018 श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा चालती श्री स्वामीनारायण सत्संग शिबिर 27वां उतावली ने किनारे कथा मंडप में उपस्थित सर्वात्मा भगवान श्री स्वामीनारायण सर्व परमहंस त्यागी मंडल और सर्वे वाला हरिभक्तों ने आज विक्रम संवत 2075 ना आरंभे अति भाव थी सब कोई ने मारा भेटी ने जय स्वामीनारायण। अपने प्रथम श्री हरि ने रे ये चेष्टा नु पांचवा पद आया छे प्रेम थी पांचवा पद नु गान करीने एना विवेचन में आगळ वधीशुं। सांभळ सजनी रे दिव्य स्वरूप मोराई करे चरित्र रे मनुष्य विग्रहधारी दया मनोहर रे मोहन मन देवा रूप अनुपम रे निजन ने सुख देवा क्यारिक तुलिये रे बैसे श्री घनश्याम क्यारिक बैसे रे ताकले पूरण काम क्यारिक गुजरू रे औसारे सनी दे पत्रु होय रे ते पर बैसे प्रीते क्यारिक तुलिया रे ऊपर तकियो भाड़ी ते पर बैसे रे श्याम पलाठी वाड़ी खड़क बैसे रे तकिये ओठी गण दईने क्यारिक गोठण रे बांधे केस लईने क्यारिक राजी रे हाय अतिशे खाली सदर जलने रे बेटे बात्मा खाली क्यारिक माथे रे लई मेले बे हाथ जाती माही रे चरण कमल दे नाथ क्यारिक आपे रे हार तोरा गिरधारी क्यारिक आपे रे अंगना वस्त्र उतारी क्यारिक आपे रे प्रसादी ना थाल प्रेमानंद कहे रे भक्त तना प्रतिभा। सांभळ सजनी रे दिव्य स्वरूप मोरारी दिव्य स्वरूप करे चरित्र रे मनुष्य विग्रहधारी थया मनोहर रे मोहन मनुष्य जेवा रूप अनुपम रे निजन ने सुख देवा। पांचवा पदनी आ बन्ने पहली पंक्तिओ एमा स्वामी सखी भावे सजनी ने एटले के पोताना कोई आत्मीय मित्र ने एवं कहे छे के हांभळ मनुष्य देहधारी ने आ मूर्ति जे लीला चरित्र करे छे ते दिव्य स्वरूप परमात्मा छे। ये मनुष्य जेवा देखाय छे परंतु मनुष्य नथी ये दिव्य स्वरूप छे दिव्य स्वरूप छे दिव्य स्वरूप छे मायिक स्वरूप नहीं भौतिक देह नहीं। ये तो पोते पोतानी इच्छा थी मनुष्य जेवा थया छे मोहन मनुष्य जेवा मनोहर थया छे। रूप अनुपम रे एमनो रूप छे ये अनुपम छे भगवाने अनुपम रूप धार्यु छे शा माटे निजन ने सुख देवा। भगवान मनुष्य जेवा थया छे शा माटे निजन ने सुख देवा। भगवान मन ने हरी ले छे मनोहर छे शा माटे निजन ने सुख देवा। भगवान श्री हरि मनुष्य विग्रह धारी ने चरित्र करे छे शा माटे मनुष्य जन ने पोताना भक्त जन ने सुख देवा माटे। આ હેતુ બતાવ્યો, નિજ જનને સુખ દેવા, એમને પોતાને કંઈ જરૂર નહોતી, કોઈ પાસેથી કોઈ આશા નહોતી, કોઈ સ્વાર્થ નહોતો, કાંઈ જોતું નહોતું, એ તો પૂર્ણ કામ છે, સર્વત્ર એનો વાસ છે, અક્ષરધામે એ બધે હોવા છતાં મૂર્તિમાન સદા બિરાજ્યા છે, મુક્તોને ઉપાસના કરવા યોગ્ય છે, સર્વનું કારણ, સર્વાધાર, સર્વનિયંતા, સર્વજ્ઞ એવા એ ભગવાન છે. નિજજનને સુખ દેવા માટે એ ધરતી ઉપર આવ્યા છે. આપણે અહીંયા કારિયાણીના વચનામૃતને યાદ કરશું કે ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન શું. આમ તો ગીતા, રામાયણ વગેરે શાસ્ત્રોમાં એવું લખ્યું છે, યદા યદા ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત, જબ જબ ધર્મ કી હોય હાનિ, બાઢઈ અધર્મ. આવું બધું છે ત્યારે ભગવાન ધરતી ઉપર અવતાર લે છે. પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ. પરંતુ વાલા ભક્તો, સર્વાત્મા ભગવાન સ્વામિનારાયણ પોતે આ ધરતી ઉપર આવ્યા, અને એણે પોતાનું ધરતી ઉપર આવવું એનો મેન હેતુ શું છે, એનો ફોડ પાડ્યો. અમારે આ ધરતી ઉપર આવવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે, અમારા પ્રેમી ભક્તોને લાડ લડાવવા. અમારે મનુષ્ય જેવા થવાનું બીજું કોઈ પ્રયોજન નથી. અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરવું, એ તો અમે ત્યાં ધામમાં બેઠા બેઠા સંકલ્પ કરીએ ને કે ધરતી ઉપર અધર્મનો નાશ થઈ જાઓ, ધર્મનું સ્થાપન થઈ જાઓ, તો એક જ સંકલ્પ બધું અહીં ફિનિશ થઈ જાય. એમાં અમારે કંઈ આવવું ન પડે. અસુરોનો નાશ કરવાનો તો અમે ત્યાં બેઠા વિચારીએ, સંકલ્પ કરીએ, ત્યાંય ધરતી પર હોય એટલા અસુરો બધા મરી જાય, એક સેકન્ડમાં મરી જાય. એમાં અમારે કંઈ મનુષ્ય દેહધારીને અહીં આવવું પડે એવું નહીં. સાધુ સંતોને, સજ્જનોને દુઃખ દેતા હોય, સંતો હેરાન થતા હોય, ભક્તો હેરાન થતા હોય, એના પરિત્રાણ માટે અમારે મનુષ્ય થવું પડે એવી જરૂર નહીં. અમે ત્યાં રહ્યા રહ્યા એના બધાનું રક્ષણ પોષણ કરી શકીએ છીએ. તો હે મહારાજ, તમે અક્ષરધામમાં બેઠા બેઠા તમારા પ્રેમી ભક્તને લાડ ના લડાવી શકો? મહારાજ કે ના, એ ના થાય. કેમ જે એને લાડ લડાવવા માટે અમારે એના જેવા થવું પડે, સેમ ટુ સેમ, અને એમની સાથે કોઈને કોઈ સંબંધથી અમારે જોડાવવું પડે. કોઈના પુત્ર થઈએ, કોઈના મિત્ર થઈએ, કોઈના ભાઈ થઈએ, કોઈના સખા થઈએ, કોઈના સંબંધી થઈએ, કોઈના ગુરુ થઈએ, કોઈના શિષ્ય થઈએ, કોઈના કંઈક ને કંઈક સંબંધને અમે મનુષ્ય દેહ ધારણ કરીને નિર્માણ કરીએ, સંબંધને નિર્માણ કરીએ, અને પછી એ સંબંધને નાતે એ બધા આત્માઓને અમારું સાનિધ્ય સાંપડે, એકદમ નિકટપણું થાય, અને પછી અમારા સાથે નિસંકોચપણે શરમ છોડીને ખુલ્લા દિલે ભાવથી ખેલી શકે, રમી શકે, આનંદ માણી શકે. એ અમે અક્ષરધામમાં દિવ્યના દિવ્ય ત્યાં ત્યાં રહીએ તો એ આ બધું રંગે રમવું, રાસે રમવું, ઉત્સવ કરવો, બધાને જમાડવા, બધાને ભેટવું, એ બધું ક્યાંથી થાય? એના માટે તો મનુષ્ય અવતાર લેવો જ પડે, મનુષ્ય જેવા થવું જ પડે, એના ભેગા જમવું પડે, રમવું પડે, આનંદ કરવો પડે, નાહવું પડે, બધું કરવું પડે. એ અવતાર ધારણ કર્યા વગેરે મેળ ન ખાય. માટે અવતાર ધરતી ઉપર પરમાત્મા જે ધારે છે એનું એક જ કારણ છે, નિજજનને સુખ દેવા. પોતાના પ્યારા ભક્તોને પોતાના ચરિત્રથી, પોતાના સ્પર્શથી, પોતાના દર્શનથી, પોતાની સાથે ખેલવાથી, જમવાથી, નાહવાથી, મજાક કરવાથી, રમૂજ કરવાથી, વાતો ચીતો, આનંદ ઉત્સવ કરવાથી સુખ આપવું. અર્થાત જે જે ભક્તને, જે જે સંતને, જેને જેને જેવી જેવી ભાવના હોય એવો એવો ભગવાન એને સુખ આપે છે. એ ધામમાં બેઠા બેઠા ના થાય એના માટે તો એણે અહીંયા એના સેવક જેવા સેમ ટુ સેમ થઈને એની ભેગા રહેવું પડે. આ એને અવતાર લેવાનો હેતુ છે. થયા મોહન મનુષ્ય જેવા. કેવા થયા? જેવા કહેવાનો તાત્પર્ય એ છે કે મનુષ્ય નથી થઈ ગયા, મનુષ્ય જેવા દેખાવ એણે કર્યા. એ દિવ્ય છે, અલૌકિક છે. કોઈ કહે કે આ છાશ દૂધ જેવી છે, એનો અર્થ એ ન થાય કે દૂધ થઈ ગઈ. જેવાનો મિનિંગ ઘણું સામ્ય પણ કહેવાય, પણ એ બની ગયું એમ ન કહેવાય. ભગવાન શ્રીહરિ દિવ્ય સ્વરૂપ છે. મનુષ્ય દેખાય છે, મનુષ્ય છે નહીં. માયિક દેહ, પંચભૂતનો દેહ એમણે ગ્રહણ કર્યો હોય એવું આપણને લાગે છે, બાકી એવું છે નહીં. એ દિવ્ય વિગ્રહ છે. જન્માદ્યસ્ય યતઃ, ભાગવતજીનો આ પહેલો શ્લોક છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વ્યાસજીએ એમાં જે ગૂઢ રહસ્ય ભર્યું છે એને સંપૂર્ણ ઉદ્ઘાટન કરવા માટે પંચાળાના હાથમાં વચનામૃતમાં વિસ્તારથી વાત કરી છે. યત્ર ત્રિસર્ગો મૃષા, જે ભગવાનના સ્વરૂપમાં માયાનો સ્વર્ગ ત્રણ કાળમાં નથી. ત્રણ કાળમાં નથી, કોઈ સ્થિતિ પરિસ્થિતિ ક્યાંય પણ ભગવાનમાં માયા નથી. ચાહે ભગવાન ધામમાં બેઠા હોય, ચાહે ભગવાન અહીંયા અવતાર લઈને મનુષ્ય જેવા થઈને બધાની સાથે બેઠા હોય, પણ એમાં માયા હોય નહીં. માયાના કોઈ તત્વ, માયિક ભાગ પરમેશ્વરમાં હોતા નથી. આવું ભગવાને સમજાવ્યું એટલે એ દિવ્ય વિગ્રહ થયા. દિવ્ય મૂર્તિ, દિવ્ય સ્વરૂપ, અલૌકિક મૂર્તિ, જે શબ્દ કહો તે, માયા પર, ગુણાતીત, ગમે તે બોલો. સમજવાની વાત એટલી જ છે કે ભગવાન અહીંયા મનુષ્ય રૂપે હોય યા તો ભગવાન અર્ચા સ્વરૂપે કોઈ પણ ધાતુ, કાષ્ટ, ચિત્રના રૂપમાં ભગવાન આપણી સામે હોય, એ મૂર્તિ અને અક્ષરધામમાં રહેલી મૂર્તિ બે નથી, અલગ નથી, જુદી જુદી નથી, એક જ છે. ધામમાં છે એ જ, આ છે એ જ. એ આવું જેને સમજાઈ જાય તેણે ભગવાનના સ્વરૂપને તત્વે કરીને જાણ્યું કહેવાય છે. પણ જેના માઇન્ડમાં બે લાગે ત્યાં સુધી કાંઈક સમજવાનું બાકી છે. ત્યાં સુધી કંઈક સમજવાનું બાકી છે સાહેબ. એક વાત બીજી ધ્યાનથી આપણે વિચારીએ તો ખ્યાલ આવે કે ભગવાન ક્યારેય પણ મનુષ્ય છે નહીં. ભગવાન ક્યારેય હકીકતે કોઈના દીકરા નથી, કોઈના ભાઈ નથી. ભગવાન ક્યારેય બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી. ભગવાન ક્યારેય ગ્રસ્ત નથી, સાધુ નથી. કહીએ તો ભગવાન સ્ત્રી નથી, ભગવાન પુરુષ નથી, ભગવાન ભગવાન છે. આ વાતને સમજવી જોઈએ, બરાબર સમજવી જોઈએ. જે ભગવાનને ખરેખર જેવા છે એવા અલૌકિક મહિમાએ યુક્ત નથી જાણતા એને ભગવાનનું પૂરેપૂરું સુખ નથી આવતું. જીવ આ લોકમાં કોઈક ને કોઈક રીતે ભગવાનને પણ સંકુચિત કરી નાખે છે. ઘણી વખત તો ભગવાનનો મહિમા ગાવામાં આપણે ભગવાનને ઉલટાના સીમિત કરતા હોઈએ છીએ. ભગવાન કોઈ લક્ષણથી લક્ષિત થાય એવા નથી, એ તો અપાર છે, અનંત છે. કોઈના માપમાં કે કલ્પનામાં ક્યારેય આવ્યા નથી, આવે એમ નથી. એને કોઈ જેમ છે એમ સમજ્યું નથી, તો એની વાત કેવી રીતે કરવી? ભગવાનની વાત કરીને, ભગવાનનો મહિમા ગાઈને, એ ભગવાનને નાના કરવા જેવી આ બધી વાતો હોય છે. પણ હવે આપણે બીજું કરીએ શું? કેમ જે આપણે ભગવાનને ગમે એટલા કહેશું, તોય આપણે જે કહેશું ને એ ભગવાન જેવડા છે એવડું તો કહેવાવાનું જ નથી, ઓછું જ કહી શકવાના છીએ. એટલે ભગવાનને ઉલટાના નાના કર્યા એવું થયું. ભગવાન એવું કહેતા હતા કે મારા મહિમાને હું પણ જાણતો નથી, હું કેવડો છું, કેવો છું, મારો શું પ્રતાપ છે, કેટલો છે, એને હું નથી જાણતો, તો બીજા જ બધા હું જાણે. હવે ભગવાન પોતે એમ કહે છે કે મારા મહિમાના પારને હું નહીં પામતો, તો બીજો તેવો કોણ છે જે ભગવાનના મહિમાને પાર પામે? અરે વેદ પણ જેને નેતિ નેતિ કહે છે, ઠાકી ગયા અમે ભગવાન જેવા છે એવા અમારા જાણ્યામાં સમજ્યામાં કલ્પ્યામાં આવતા નથી, તો બીજો તો કોણ એવો છે? જે જે ભગવાન વિશે આપણે કહેશું, વિચારીશું, બોલશું, લખશું, એ ભગવાન જેવા છે એવા તો કાંઈ લખાવવાનું, બોલાવવાનું, વિચારવાનું, કલ્પવાનું થવાનું નથી. એટલે જે કલ્પશું, બોલશું, લખશું, વિચારશું, એ કંઈક નીચું રહેવાનું, કમ રહેવાનું. એટલે ભગવાન જેવા છે એવા નહીં કહેવાતા, ઉલટાના ઓછા કહેવાય છે, નાના બનાવાય છે આપણા દ્વારા. આવું થાય છે. ભગવાન ક્યારેય મનુષ્ય નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, સાધુ નથી, સંસારી નથી. અરે આપણા આત્માને નાત જાત વગેરે કાંઈ નથી તો પરમેશ્વરને ક્યાંથી હોય? આત્માય બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કોઈનો દીકરો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, તો ભગવાન ક્યાંથી હોય? આપણે એવું બધું માનીએ છીએ એ ભગવાનને ઉલટાના જે છે એવા નથી રહેવા દેતા, અને ઉલટાના કાંઈક આપણે છે ને આપણી જેવા નાના બનાવીને બેસીએ છીએ, અને એમાં જ આપણને ઠીક રહેતું વિશે જે હોય તે. પણ પુરુષોત્તમનો મહિમા પરમ પાર છે, દિવ્ય સ્વરૂપ છે. ટૂંકમાં દિવ્ય સ્વરૂપ મોરારી. જેમ ભગવાન ક્યારેય મનુષ્ય નથી, એવું હું ત્રણ વાર બોલ્યો. એક બીજું વાક્ય બોલું છું, ભગવાન ક્યારેય ચિત્રાદિકની મૂર્તિ નથી, કદી નહીં. ભગવાન ક્યારેય ચિત્ર નથી, ભગવાન ક્યારેય ધાતુની મૂર્તિ નથી, કાષ્ટની મૂર્તિ નથી, ફાઇબરની મૂર્તિ નથી. ભગવાન ભગવાન છે એટલું સમજો. જેમ કે ભગવાન મનુષ્ય દેખાય છે છતાં મનુષ્ય નથી, એમ ભગવાન ચિત્ર દેખાય છે, છબી દેખાય છે, છતાં એ ચિત્ર નથી, છબી નથી. ભગવાન ધાતુ પાષાણની કાષ્ટની સુવર્ણની મૂર્તિ દેખાય છે, છતાં પણ એ ધાતુ પાષાણ કાષ્ટ સુવર્ણની મૂર્તિ નથી, નથી, નથી. ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. જેમ મનુષ્ય નથી, એમ આવી મૂર્તિ પણ ભગવાન નથી. જેમ મનુષ્ય હોય ભગવાન, ત્યારે આપણે એને મનુષ્ય નથી માનતા. જેને જેને એનો નિશ્ચય થાય છે, અક્ષરધામમાં જ બિરાજિત એ સ્વરૂપ મનુષ્ય સ્વરૂપને સમજે છે. કેમ જે મહારાજે લોયાના સાતમાં કહ્યું, ક્ષરમતી તો હમ અક્ષરાદપિ ચોત્તમ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે, હું સર અક્ષરથી પર પુરુષોત્તમ છું. હતા તો વસુદેવ દેવકીના પુત્ર મનુષ્ય રૂપ ભગવાન શ્રી કૃષ્ણ, પણ એણે એમ કીધું કે તને હું વસુદેવ દેવકીનો દીકરો લાગું છું, ક્ષત્રિય લાગું છું, મનુષ્ય લાગું છું, હું સર અક્ષરથી પર પુરુષોત્તમ છું, મનુષ્ય નહીં. એટલે ભગવાન સદા અક્ષરાતીત જ હોય છે, દિવ્ય જ હોય છે, ધામસ્થ મૂર્તિ જ હોય છે. એ તમને લાગે મનુષ્ય, એ રીતે ભગવાન લાગે છે ચિત્ર, એ ચિત્ર ક્યાં છે? ભગવાન કોઈ દી ચિત્ર ન હોય, ભગવાન કોઈ દી ધાતુની મૂર્તિ હોય જ નહીં, અને ધાતુની મૂર્તિ હોય એ ભગવાન ન હોય, ચિત્ર હોય એ ભગવાન ન હોય, ભગવાન હોય એ ચિત્ર ન હોય, કાષ્ટની મૂર્તિ હોય એ ભગવાન ન હોય, કાષ્ટનું પૂતળું કહેવાય, અને ભગવાન હોય એ કાષ્ટની પૂતળી ન હોય એ ભગવાન હોય. આ વાત ફાઇનલી આપણે સમજવી જોઈએ. આવી રીતે દિવ્ય સ્વરૂપ મોરારી એ દિવ્ય છે બસ. અરે ભગવાનના સંબંધમાં આવનારી હર ચીજ દિવ્ય છે, ભગવાન એકલા નહીં. એને સોનાનો હાર પહેરાવો, એ સોનું નહીં રહેતું, એ દિવ્ય થઈ જાય છે. એને વસ્ત્ર અલંકાર પહેરાવીએ, એમને જે સિંહાસનમાં બેહાડીએ, એમને જે મંદિરમાં બેહાડીએ, મંદિર દિવ્ય. એ જે ઘરમાં બેઠા હોય એ દિવ્ય, એની સેવામાં જે પુરુષો રહ્યા હોય એ દિવ્ય. ભગવાનના સંબંધને પામે તે બધું જ દિવ્ય થઈ જાય છે, દિવ્ય થઈ જાય છે, દિવ્ય થઈ જાય છે, દિવ્ય થઈ જાય છે, બંધક થઈ જાય છે. પછી જીવ એના સેવનથી મુક્તિનો અહેસાસ કરે છે, બંધનનો નહીં. ભગવાનની વાતો આવી છે. માટે દિવ્ય સ્વરૂપ મોરારી. જે દિવસે આપણને આ વાત સમજાશે તે દિવસે કલ્યાણ થતા વાર નહીં લાગે, અને પંચવિષયની વાસના ટળતા પણ વાર નહીં લાગે. પણ આ સમજવું ઘણું અઘરું છે. શ્રીજી મહારાજ પણ એવું કહેતા કે અમે બોલીએ છીએ તે ત્યાં બેઠા થતાં જ બોલીએ છીએ, તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો, એમ હું દેખું છું. આ ગઢડું શહેર, આ વાંસરી, આ અમને કાંઈ દેખાતું નથી. એવી એ અલૌકિકતા છે. મહારાજ કે પણ તમને આવું દિવ્યપણું સમજાતું નથી. લે બોલો, નહીં સમજાતું. અહીંયા આ જે છબીઓ મૂકી છે એ આપણને એમ લાગે કે આ ચિત્ર છે, એ જ આપણી માયિક બુદ્ધિ, માયિક દ્રષ્ટિ, માયિક જ્ઞાન છે. જદિ એવું લાગે કે અક્ષરધામમાં જે છે એ જ આ છે, આવી રીતે બે નથી, એમ જ્યારે માઇન્ડમાં સાફ સમજાઈ જાય ત્યારે માયિક બુદ્ધિ, માયિક મતિ ટળી અને દિવ્ય દ્રષ્ટિ મળી કહેવાય. પણ એવું મનન આપણે નથી કરતા, એવું આપણે સમજવાની કોશિશ નથી કરતા, એવો આપણો કોઈ આગ્રહ નથી, ત્યાં આપણું કાંઈ ધ્યાન નથી. બહુ સ્થૂળ ભાવે આપણે બધી સત્સંગ વગેરે બાબતમાં પડ્યા રહ્યા છીએ. કરવા જેવી અગત્યની જે ભગવાનના નિશ્ચય સંબંધી વાતો છે એમાં આપણને હજી બહુ માલ જેવું નહીં લાગતું, એમાં બહુ ગંભીરપણે આપણે ક્યારેય પડ્યા જ નથી. ભગવાન સ્વામિનારાયણ કાયમ એવું બોલતા, કે એ મૂર્તિ રૂપે અમે સાક્ષાત છીએ. પણ આપણે એને કોઈ દી ધ્યાનમાં લીધું નથી. ગઢપુરમાં નારાયણજીભાઈ મહારાજની એક મૂર્તિનું પેઇન્ટિંગ કરતા હતા. મૂર્તિનો ખહરો કર્યો, યાને કે લીટીઓ તાણેલી, એમાં કલર નહીં પૂરેલો, અને પોતે કામકાજ કરતા કરતા પછી સાંજે સૂઈ ગયા તો એ મૂર્તિ જે હતી એ કાગળ એ નારાયણભાઈની નીચે દબાણો. એટલે મહારાજે પ્રગટ થઈને નારાયણભાઈને હલબલાઈને જગાડ્યા કે આઘોરે મારી ઉપર ભાર તારો આવ્યો. નાનીભાઈ જાગ્યા કે મહારાજ શું? તો કે મારા ઉપર તારો વજન આવે, મને હેઠે દબીને હોઈ ગયો. કે પણ મહારાજ આ તો હજી ખરો છે, ખાલી લીટા છે. મહારાજ કે એ હું છું. શું બોલ્યા? એ હું છું. એક વાત ધ્યાનમાં લેજો, આ ભગવાન સ્વામિનારાયણનું સિમ્પલ ચરિત્ર છે. આમાં કાંઈ આમ દિવ્ય તેજ પ્રગટ થયો, રાવણને મારી નાખ્યો, કોકનું ચક્ર મોલીને શિશુપાળનું માથું ઉડાડી દીધું, એવી કાંઈ ઝાકમ ઝોળ આમાં વાત નથી. હા સાદી વાત છે, પેલા ઊભો થા હું દબાણો, પણ થોડું ઊંડો વિચાર હતો, થોડો ઊંડો વિચારો પ્લીઝ. મહારાજે એમ કીધું કે હું છું, બસ આ શબ્દ ઉપર વિચાર કે હું છું. નાનજીભાઈ કીધું કે મહારાજ પણ આ તો ખહરો છે, આમાં કલર પણ પૂર્યો નથી, ખાલી લીટા છે. મહારાજ કે જે છે તે એ હું છું. બોલો મહારાજ કે મારા નામથી આમ લીટો દોરો ને એ હું છું. આખી મૂર્તિ દરવા દો, તમે લીટો દોરો છો ને એ હું છું એમ કીધું. એની કાંઈ પ્રતિષ્ઠા થઈ હતી? વેદ મંત્રોથી કોઈ આહવાન છે? બોલો એની પ્રતિષ્ઠાની આરતી ઉતારી હતી કોઈએ? એ કહે છે કે હું છું. આ બધી મૂર્તિઓ આપણને દેખાય છે ને સ્ટેજ ઉપર, મહારાજ એમ કહે છે કે હું સાક્ષાત છું. એ એવું કહે કે હું છું, પછી હું તમે શું કરી લે મને કહો છો? એણે કીધું કે હું છું. પણ આપણે એમ કહીએ છીએ કે મહારાજ એ તમારો ફોટો છે, તમે તો તમે નહીં, તમારો ફોટો. એટલું યાદ રાખો, માણસ અને માણસના ફોટામાં ભેદ હોઈ શકે, ભગવાન અને ભગવાનના ફોટામાં ક્યારેય ભેદ હતો નહીં, ક્યારેય છે નહીં, ક્યારેય થઈ શકશે નહીં. મહારાજ ને મહારાજના ફોટો એવી બે વાત ક્યારેય થતી જ નથી. કેમ જે ભગવાને પોતે એમ કહ્યું છે કે હું છું, એટલે એ જ છે. આનું કારણ કહું તમને કે મારો અને તમારો ફોટો પાડીને ક્યાંક મૂક્યો હોય અને ત્યાં જઈને કોઈ એમ કે કેમ છો, આપણો ફોટો સાંભળે આ કે ના? આ સાંભળે, આટલો ભેદ છે. માટે ભગવાન ક્યારે ફોટો ન હોય, છબી ન હોય, સ્ટેચ્યુ ન હોય, ચિત્ર ન હોય, ધ્યાન સે સુનીએ, ભગવાન ભગવાન છે. આ વાત સમજશું ત્યારે કલ્યાણ થતા વાર જ નથી. કોઈ વ્યક્તિના ફોટા પાસે જઈને તમે ઉભા રહ્યો અને કયો કેમ છે, એ તમને ભાળે ભાળે અને આ ભાળે, આટલો ફેર છે. વ્યક્તિ અને ભગવાનના ફોટામાં આટલો તફાવત છે. આ ભાળે, બોલો એ સાંભળે પણ ખરા. અને કોઈ માણસનો ફોટો હોય એમાંથી કોઈ દી માણસ પ્રગટ થાય, અને આ મૂર્તિમાંથી એ પોતે પ્રગટ થાય, માટે આ વાત સમજવી પડે એવું છે. મહારાજ કે અમે જગન્નાથપુરીમાં જગન્નાથજીની મૂર્તિમાં રહેતા હતા અને એ જ મૂર્તિની આંખે કરીને અમે બધું ભાળતા અને એના કાને કરીને અમે બધું સાંભળતા અને પૂજારીનો ભક્તિભાવ વગેરે જાણતા, ખ્યાલ આવ્યો? અને જોવામાં તો એ જગન્નાથજીની મૂર્તિ કાષ્ટની જણાય, પણ અમે એમાં બધું અનુભવતા હતા. વાત આમ છે. માટે દિવ્ય સ્વરૂપ મોરારી શું કીધું? સમજનારા સંતો આ રહસ્યને સમજે છે. ભાગવતજીના પહેલા શ્લોકના રહસ્યને ભગવાન સ્વામિનારાયણે વચનાવ્રતમાં સમજાવ્યું, બહુ ચોખ્ખું કર્યું, તેમ છતાં હજી આપણા માઇન્ડમાં એ જેવું જોઈએ એવું ચોખ્ખું સાફ થતું નથી. ને મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે ભગવાનની જે મૂર્તિ હોય એની જે મર્યાદા રાખે નહીં, એની આગળ ગમે એવા ફેલ ફતુર કરે તો એને ભગવાન નીચે છે કે નહીં. કેમ જે ભગવાને પોતે કહ્યું છે કે અમારી જે અષ્ટ પ્રકારની મૂર્તિ એમાં અમે સાક્ષાત રહ્યા છીએ, માટે એને અમે જ છીએ એમ માનવું તમારે અને પૂજવા, દર્શન કરવા, પણ મૂર્તિ ચિત્રાદિકની માનવી નહીં. અને એ જ રીતે સંતમાં પણ અમે રહ્યા છીએ. માટે સંતને પણ જે સામાન્ય માને એમાં સાક્ષાત ભગવાન છે એમ ન જોવે, ન માને અને મર્યાદા ન રાખે તો એને ભગવાનનો નિશ્ચય છે કે નહીં? તે કહ્યું નથી. એનું કલ્યાણ થશે કે નહીં? તો કે એનું કલ્યાણ નહીં થાય. કલ્યાણ નહીં થાય એટલે નહીં, મહારાજ કે એને તો નાસ્તિક ભાવ આવશે. છે વચનામૃતમાં આ વાત, વાંચો છો વચનામૃત લખ્યું છે, એને સમજવાની ખૂબ જરૂર છે. આપણે બધાએ એને સમજવાની ખૂબ જરૂર છે, ખૂબ જરૂર. બસ આ જે રહસ્ય છે, આ જે દિવ્યપણું છે, આવો જે ભગવાનનો અને ભગવાનના સંતનો મહિમા છે, એ જ્યાં સુધી આત્મસાત નહીં થાય ત્યાં સુધી આપણને મહારાજનું દિવ્ય સુખ પ્રાપ્ત નહીં થાય. વિષય વાસના પણ નહીં ટળે, બહુ મોટી તકલીફ રહે. પૂરેપૂરો ભગવાનનો એકાંતિક ધર્મ પણ સિદ્ધ નહીં થાય. મહારાજના નાના મોટા વચનો નહીં પાળી શકીએ, મહારાજની મરજી નહીં જાણી શકીએ. બધા બહુ પ્રોબ્લેમ રહે, સ્થૂળતા ઘણી રહે, બુદ્ધિમાં જડતા ઘણી રહે. માટે દિવ્ય સ્વરૂપ મોરારી કેવા. મનુષ્યનો ફોટો અને મનુષ્ય અલગ છે, પણ મહારાજનો ફોટો અને મહારાજ અલગ નથી. આપણા ફોટાને જઈને કોઈ જય સ્વામિનારાયણ કે એટલે આપણને સંભળાય, હે સંભળાય? અને મહારાજના ફોટાને જઈને કોઈ જય સ્વામિનારાયણ કે તે મહારાજને સંભળાય કે ન સંભળાય? તો એનો ફોટો કેમ કેવો? ફોટો એટલે ખોટો. અલ્યા સાચો માણા હોય એને ફોટો પાડીને ખોટો પાડવો એ ફોટો. ભગવાન ભગવાન છે, એ દિવ્ય છે, અલૌકિક વાત છે, એને દિવ્ય સ્વરૂપ મોરારી કહેવાય. આવી દિવ્ય ભાવના સાથે આપણે મહારાજના મંદિરોમાં કે આપણા ઘર મંદિરોમાં ક્યારેય દર્શન કરતા નથી. આપણે જ્યારે જ્યારે આમ જોઈને ઊભા રહીએ છીએ ત્યારે એવું સમજીએ છીએ કે અક્ષરધામમાં જે મહારાજ છે, યા તો 200 વર્ષ પહેલાં મહારાજ મૂર્તિમાન ધરતી ઉપર મનુષ્ય દેહ ફરતા હતા, એમની આ મૂર્તિ છે, એમની મૂર્તિ છે, આ એ છે એમ નહીં માનતા. આ આપણી બહુ મોટી તકલીફ છે. કોઈકની મારા ઉપર ચિઠ્ઠી આવી હતી, એમાં એણે લખ્યું હતું કે તમે આવી વાત કરો છો ગુરુજી કે આ મૂર્તિ છે એ મહારાજ જ છે, પણ મને તો એવું નથી મનાતું, મને તો મહારાજની મૂર્તિ મનાય છે, મહારાજ મનાતા નથી, ને મને દિલમાં બહુ દુઃખ થાય છે કે મને મહારાજ કેમ મનાતા નથી, મહારાજ કેમ મનાતા નથી, તો મારે શું કરવું? ઘણો સમય થયો ચિઠ્ઠી આવી હતી, મેં વાંચી, મેં ઘણા દિવસ સુધી એમને ત્યાં પડી રાખી. હું વિચારું કે આનો જવાબ હું દેવો, કેમ જે આ પ્રોબ્લેમ તો બધાને છે, મારે છે, કેમ જે એવી દિવ્ય ભાવના ને એવી દ્રઢતા તો મારા બાપ બહુ દુર્લભ છે કે મૂર્તિ સાક્ષાત મહારાજ લાગે. એવો વિચાર તો થાય જ કે આ મહારાજની મૂર્તિ છે, મહારાજ જ દેખાય, મહારાજ જ મનાય, મૂર્તિ મનાય જ નહીં સાહેબ. આ વાત તો બહુ દુર્લભ છે, મૂર્તિ છે જ નહીં એ હું માનું છું. આમ માનું કે મૂર્તિ ભગવાન મૂર્તિ હોય જ નહીં, ભગવાન ચિત્ર હોય જ નહીં, ચિત્ર હોય એ ભગવાન ન હોય. જો ભગવાન છે તો ચિત્ર નથી, ને ચિત્ર છે તો ભગવાન નથી. હકીકત છે એ. મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે એ સાંભળે છે, ભાળે છે, માટે એ ભગવાન છે, ચિત્ર નથી, મૂર્તિ નથી, કાષ્ટ પાષણ ધાતુ નથી, નથી નથી નથી. પરંતુ એવો ભાવ રહેવો જોઈએ ને. જેણે મને પૂછ્યું છે એને જવાબ દઉં છું કે ભગવાન ચિત્ર લાગતા હોય, કાષ્ઠ પાષણ ધાતુ લાગતા હોય, જળ લાગતા હોય, ભૌતિક લાગતા હોય, અને એ ખોટું મને લાગે છે, છે એવું મને નથી ભાવમાં આવતું, એ જે પસ્તાવો છે એ જાણે પરમેશ્વરની મોટામાં મોટી કૃપા ઉતરી છે. એમ સમજો, મોટામાં મોટી કૃપા છે. વાસ્તવિકતાનો સ્વીકાર નથી થતો, એની જે અંતરમાં વેદના છે એ પુરુષોત્તમ નારાયણની કૃપા ઉતરી છે એટલે તો વેદના છે. બાકી વેદના નહીં, કોઈ નહીં. કોઈને કાંઈ સાક્ષાત ભગવાન મનાતા નથી. ભલન મહારાજે કીધું કે અમારી મૂર્તિ છે એ અમે જ છીએ, શિક્ષાપત્રી છે એ હું જ છું, એમ મહારાજ બોલ્યા છે કે નથી બોલ્યા? મદરૂપ ઇતિ મદવાણી, મારી વાણી એ મારું રૂપ છે. એટલે કોણ થયા? કોણ થયા? એ પોતે થયા. પણ આપણને ક્યારેય આ શિક્ષાપત્રી સાક્ષાત મહારાજ છે એવો ભાવ થાય છે? રિયલમાં સાચું બોલજો. આ એક એક શબ્દ, એક એક વાક્ય, એક એક આજ્ઞા મહારાજ છે એવું ક્યાં મનાય છે? એમ મહારાજનો ફોટો જોઈને આ સાક્ષાત મહારાજ છે એમ નથી મનાતું. મનમાં સાફ ચોખ્ખું એમ રહે છે કે આ મહારાજનો ફોટો છે. શું રહે છે? આ મહારાજનો ફોટો છે, મહારાજ નહીં. મહારાજ તો કે એ બીજા, આ એનો ફોટો, આવું ચોખ્ખું રહે છે. અને એની કોઈ વેદના નથી થતી. અને મેં કહ્યું કે ફોટાને તમે પ્રાર્થના કરો તો એ ફોટાના જે કાન હોય એને કરીને પ્રાર્થના સાંભળે કે ન સાંભળે? તો હા. એ ફોટાની આંખ છે એ આંખે કરીને મહારાજ જોવે કે ન જોવે? તો હા. તો પણ ફોટો જ મનાય છેવટ વધીને એમ મનાય કે આ ફોટામાં મહારાજ રહ્યા છે. ફોટો અલગ, મહારાજ અલગ, પણ આમાં રહ્યા. કેમ કે આ ઘરમાં આ ભાઈ રહે છે, ઘર અલગ અને રહે છે એ ભાઈ અલગ. સમજાય વધીને તો આટલું સમજાય કે આ ફોટામાં મહારાજ રહે છે, આ મૂર્તિ મહારાજ સાક્ષાત રહ્યા છે. પણ આ જ સાક્ષાત મહારાજ, એટલી ઉત્કટ ભાવના, દિવ્ય ભાવના કોકને થતી હોય તો, થઈ જાય તો કલ્યાણ થઈ ગયું. અને આખી જિંદગી જીવાને જો એ ભાવ ન આવ્યો તો હજી મહારાજ સમજાણા નથી. કલ્યાણ તો મહારાજ કરશે, એને કરવાનું કામ છે. પણ આપણે સમજવાનું કાચું છે, બાકી છે, ઊણું છે, અધૂરું છે, એ આપણે સ્વીકારવું રહ્યું. વાલા ભક્તો, આજે આ 2075 નૂતન વર્ષ છે. જો ભગવાનના અક્ષરધામના સ્વરૂપમાં આઈ મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં અથવા ભગવાનની કોઈ ચિત્રાદિક પ્રતિમામાં આપણને જુદાઈ લાગે, બેપણું લાગે, એક જ ન લાગે, તો આપણે ભગવાનને યથાર્થ જાણ્યા નથી, મહાત્મ જ્ઞાન થયું નથી, આપણે પરમેશ્વરને સમજતા નથી. હજી આપણે પરમેશ્વરને કંઈક મનુષ્ય જેવા માનીએ છીએ, આપણા જેવા માનીએ છીએ. પ્રોબ્લેમ છે આપણો. શું કીધું નાનજીભાઈને? એટલે ઊભો થા, મને દબ્યો કે પણ મહારાજ આ તો ખરો, તકી હું છું. શું કીધું? એ હું પોતે છું. પતી ગયો કે ભાઈ આની પ્રતિષ્ઠા નથી કાંઈ નહીં, તોય હું જ છું. કે હવે એ છે, આપણે શું કરી લઈશું? એ પોતે એમ કે છે કે હું છું, પછી શું કરવાનું? એમ હું કહું છું, તોય આપણે ડાપણ કરવાનું, તોય ડાપણ કરવાનું એમ હું કહું છું. તોય આપણા મગજનું જે આપણે પકડી રાખ્યું છે એ છોડવાનું જ નહીં ગાંઠ. બસ અમે સમજીએ, સાચું તમારે જે કહેવું એ કહો. મહારાજ એમ કે આ મૂર્તિ હું જ છું, તો આપણે એ સમજવા તૈયાર જ નથી. બધીને એટલું સમજીએ કે આ મૂર્તિ ભગવાન રહ્યા છે, અને ભગવાન તો કે એ છે અક્ષરધામ. આવું છે આપણું કામકાજ. બોલો, આ મૂર્તિ જ ભગવાન છે એમ નહીં થતું. આ મૂર્તિ ભગવાન રહ્યા છે, મૂર્તિ ભગવાન રહ્યા છે તો આ વિશ્વમાં ભગવાન નથી રહ્યા? ચરાચરમાં બધે ભગવાન રહ્યા છે કે નહીં? પણ આ જ ભગવાન છે અને આ ભગવાન બધે રહ્યા છે એમ ભાવના નથી થતી. આ તકલીફ છે, એવી ભાવના થઈ જાય ત્યારે કહેવાય કે દિવ્ય સ્વરૂપ મોરારી. આવું કરવું જોઈએ, આવું થવું જોઈએ. હવે આવી ભાવના નથી થતી અને કરવી જ છે, નથી થતી, એની અંદર પીડા છે કે મહારાજ એમ કહે છે કે આ ચિત્ર નથી, એ હું છું, આ મૂર્તિ તમે માનશો નહીં, એ અમે સાક્ષાત છીએ, મહારાજ કહે છે એવું મનાતું નથી, એવું મનાતું નથી, મહારાજની વાત પણ ગળે ઉતરતી નથી, ને આપણા મનમાં ફિટ થઈ ગયેલું જે લાકડું જલાઈ ગયું છે એ છૂટતું નથી, આનું શું કરવું? આનો એક જ ઉપાય છે, રડી રડીને ભગવાનને પ્રાર્થના કરવી, બીજું કાંઈ શું કરવું? પ્રાર્થના કરવી, રડી રડીને પ્રાર્થના કરવી. હે ભગવાન, તમે જેવું કહો છો એવું અમને ગળે ઉતરે એવી કૃપા કરો, તમે જે વાત કરો છો તે વાત અમને સાક્ષાત સમજાય, અનુભવાય, મનાય, સ્વીકારાય જાય એવી કૃપા કરો બાપ, કૃપા કરો. પ્રાર્થના સિવાય આનો કોઈ ઉપાય નથી. બાબુ શિવરામ ગાર્દી સત્સંગી થયો પછી ભગવાન સ્વામિનારાયણે એને એક પોતાની છબી પૂજવા માટે આપી. એણે વડોદરામ લઈ જઈને પોતાને ઘરે છબી પધરાવી અને ભગવાનને માટે હાલ લાવીને ચડાવ્યો. તે એ મૂર્તિએ હારનો ઘા કર્યો એની સામે. કોણે ઘા કર્યો? એ કે આવા હળવા હાર પહેરાવેશ કે મને? બીજે બધે જ કે તારા ઘર માટે જ બધા બહુ પૈસા વાપરેશ ને, મારે માટે આવા હળવા હાર લાવે છે કે? બોલો કે હવે હારા હાર લાવી ભારે કે હું મને, તું આવ ચિત્ર માનેશ કે મૂર્તિ માનેશ? આવા હાર પહેરાશ એમ કરીને ઘા કર્યો. સાચું કહો લ્યો, તમારા માતુશ્રી, પિતાશ્રી, દાદાશ્રી એણે કોઈ દી આવું ચરિત્ર કર્યું? એના ફોટા બધા એ તમે તમારે ઘરે રાખ્યા છે, રાખ્યા છે કે નહીં? કોઈ દી એને કાંઈ કીધું તમને? ગમે એ કરો નહીં એની સામે. કેમ જે એ વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે. હરખું માનીએ નહીં તો સારું, પણ આપણે છે ને બીજાના જેવું જ ભગવાનને વિશે માનવાની આદત પડી ગઈ છે. એમ જ સમજી એવું જ હોય ને, એવું નથી, આ ફેર છે, આમાં જુદું છે. મહારાજે ચોખ્ખું કીધું, બીજા આકાર અને ભગવાનનો આકાર એ બેમાં ઘણો ફેર છે, એ બેમાં ઘણો ફેર છે. મહારાજ કે બીજા આકારનું ચિંતન કરે છે એ તો લક્ષ્ચોરાશીમાં ભમે છે, અને ભગવાનના આકારનું ચિંતન કરે છે તે તો માયાને તરે છે અને ભગવાનના પાર્ષદ થાય છે અને ધામમાં જાય છે. માટે એ બે આકાર હરખા કેમ ગણાય? બીજા ફોટા મહારાજનો ફોટો હરખો કેમ ગણાય? એમાં બહુ ફેર છે. એ ફેર મારાને તમારા ધ્યાનમાં નથી. અને એક વાત તો એ, આપણે સમજતા નથી તો એની પાછી પીડા કે વેદના બળતરા નથી. જેણે પોતાના દિલમાં બળતરાથી કાગળ લખ્યો મને, એના ઉપર ભગવાનની કૃપા કહેવાય. ચાલો કમસે કમ એને બળતરા તો થઈ કે મહારાજ અને સંતો આમ સમજવાનું કહે છે અને મારથી તો એમ સમજાતું નથી, હું એમ ગળે વાત ઉતારી શકતો નથી કે શક્તિ નથી, મને તો આમ છબી ફોટો લાગે છે, ભગવાન લાગતા નથી. ભગવાન જેનો ફોટો છે એ છે, આ એનો ફોટો છે, આ એ નહીં. વધીને આગળ વધો તેટલું કે આમાં એ રહ્યા છે, વિશ્વમાં રહ્યા છે, આમાંય રહ્યા છે, પણ આ છે તે જ એ. આવો પરમ ભાવ તો થતો નથી. અરે રે, શું કરવું? રડી રડીને પ્રાર્થના કરવી, આ સિવાય કોઈ ઉપાય નથી. રડી રડીને પ્રાર્થના કરવી, આની પેટ બળતરા મટવા ન દેવી. જ્યાં સુધી સાક્ષાત ભગવાન ન મનાય ત્યાં સુધી ભગવાનને હાથ જોડીને કરગર્યા કરવું, પ્રાર્થના કર્યા કરવી. મહારાજ તમારું મનાતું નથી, મહારાજ તમારું એક દિવસ એ કૃપા કરશે ને વાત મનાવી દેશે, પછી ભેદ નહીં રહે. ભગવાન અને ભગવાનની મનુષ્ય મૂર્તિ કે ભગવાનની અર્ચા મૂર્તિમાં ભેદ નહીં રહે, બધું એક થઈ જાય. અને પછી કેવું સુખ આવશે? જેવું અક્ષરધામના મુક્તને અક્ષરધામમાં આવે છે ને એવું ને એવું આપણને આ દેહમાં ને આ ગામમાં આવશે. આ જ્યારે એક થઈ જાય ત્યારે. અત્યારે તો આપણે પોતે ભેદ રાખ્યા છે, આવરણ ઊભું રાખ્યું છે, એટલે મહારાજ સાથે હજી આપણો ટચ જ નથી થયો. આપણો તો હજી ફોટા હારે ટચ છે. પુરુષોત્તમ હારે આપણે ક્યાં સંબંધ છે? પુરુષોત્તમના ફોટા હારે સંબંધ છે. પુરુષોત્તમનો સંબંધ થશે ત્યારે પુરુષોત્તમનો આનંદ આવશે. અત્યારે તો પુરુષોત્તમનો ફોટો માનીએ છીએ એટલે ફોટાનું સુખ આવે, પુરુષોત્તમનો તો આવે નહીં. કેમ છે? પુરુષોત્તમ તો માનતા નથી ને. સાંભળ્યો? સાંભળ સજની રે દિવ્ય સ્વરૂપ મોરારી, ખરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી, થયા મનોહર રે મોહન મનુ જેવા, રૂપ અનુપમ રે નિજનને સુખ દેવા. એકવાર શ્રી હરિજી મહારાજ આ બગડ ગામ છે ને ત્યાં ગયેલા. ત્યાં લીમડા નીચે સભા કરીને બેઠેલા, એમાં કેટલાક બધા નાગડા બાવા ખાખી બાવા આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને આવીને કહે છે કે અમકો પક્કા સીધા દીજીએ. તો મહારાજ કહે, ભાઈ અહીં તો અમે મહેમાન છીએ ને, તમે આવ્યા છો, હવે કાં અમારે પાકા સીધા? તમને નહીં ચલેગા, તમારે પાસ બહુ પૈસા હે, બહુ શિષ્ય હે, એમ માંડ્યા ઝઘડો કરવા. મહારાજ કહે, ભાઈ તમને સાદું સીધું દઈ? તો કે નહીં, હમ સાદા સીધા નહીં લેંગે, હમ સાદે સાધુ નહીં, હમ વિશેષ સાધુ હે, વીઆઈપી વીઆઈપી હમકો સીધા ચાહીએ. પછી તો જેમ તેમ ઝઘડવા માંડ્યા એટલે મહારાજ સભામાંથી ઉઠી, માણકી હતી ને માણકીમાંથી સવાર થઈ ગયા. ત્યાં તો બાવા બધી બાજુથી ઘેરી વળ્યા, તે મહારાજને જવા દેતા નહોતા. બાજુમાં એક જુવારની ખાણ હતી. ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી હોતા જુવારની ખાણમાં ઉતરી ગયા. એટલે ઓલા ચીપિયા બીપિયા લઈને ગયા ખાણમાં. હવે તો ભગવાન ફિટ થઈ ગયા, ત્યાંથી ક્યાંય જવા એવું રહ્યું નહીં. ઉલટાના બરાબરીને ફિટ થઈ ગયા. પછી મહારાજ માણકી ઘોડી સહિત અદૃશ્ય થઈ ગયા, કશું નમળે ત્યાં, અને ભીમનાથને માર્ગે નીકળ્યા. બાબા શીપિયા પછાડીને બારા નીકળ્યા, ભાગ ગયે, હાથ મેં નહીં આવે. ભીમનાથને માર્ગે નીકળ્યા. હવે કયો જોઈ? દિવ્ય સ્વરૂપ, એ દિવ્ય છે, નહીતર આમ થાય નહીં. અને મજાની વાત તો એ છે, મહારાજની મૂર્તિ તો દિવ્ય છે, પણ મહારાજના સંબંધમાં આવનાર માણકી ઘોડી, માણકીનો શણગાર વગેરે પણ દિવ્ય છે. એ બધું અદૃશ્ય થઈ શકે છે, માટે દિવ્ય છે. એમ ભગવાન અને ભગવાનના સંબંધમાં આવનારું બધું દિવ્ય છે, અને માઇક સમજવું એ જ અજ્ઞાન છે. આપણને જેમ છે એમ ખબર નથી. ઉપલગ ઉપલગ જોઈને આપણે છે ને એને આપણા જેવું બધું માનીએ છીએ. બહુ મોટો મગજમાં ગોટાળો છે આપણે. બોલો. ભૂમા પુરુષ પાસે બ્રાહ્મણના છોકરાને લેવા ભગવાન શ્રી કૃષ્ણ ગયા ત્યારે ઘોડા, રથ, અર્જુન બધું મહામાયાના મહાતમને કાપીને ઓહરા નીકળ્યા. કોઈને માયા પોતામાં લીન ના કરી શકી. કેમ? જે ભગવાન શ્રી કૃષ્ણને યોગ્ય એ ઘોડા, રથ, અર્જુન બધું દિવ્ય થઈ ગયું. નહીતર એ મહામાયાના અંધારાને કાપવા કોઈ જાય ને તો એ અંધારામાં અંધારું થઈ જાય, બહાર નીકળી ન શકે માયિક પદાર્થ કોઈ. જો માયિક હોત ઘોડા, રથ, તો એ મહાતમને કાપીને હોહરું જાત જ નહીં. માટે ઠેઠ પૂગ્યા ભૂમાપુરુષના લોકમાં ત્યાંથી બાળકને લઈને આવ્યા. માટે ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય હતા, દિવ્ય મૂર્તિ હતા, અને એને સંબંધે કરીને રથ, ઘોડા, અર્જુન બધું દિવ્ય થઈ ગયું હતું. આ છે ભગવાનનો મહિમા. આવો મહિમા જો આપણે નથી સમજતા તો ભગવાનને નથી સમજતા, એ સાબિત થઈ ગયું. કોઈને પૂછવા જવાની જરૂર નહીં, મહિમા સમજવાનો બાકી રહ્યો છે. બાકી ભગત આપણે બહુ હારા. કહા બરનો છબી ચારુ, રસભરી મૂરત મનહરની, શ્રી હરિ કૃષ્ણ ઉદારુ, દેત આનંદ નિજ જન નયન. ભગવાન શ્રીહરિની સુંદરતા અને સુખ દેવારૂપ ઉદારતાનું પ્રેમાનંદ સ્વામી ધ્યાન મંદિરમાં વર્ણન કરે છે કે અહો, આ મનોહર રસભરી સુંદર છબીનું હું શું વર્ણન કરું? ઉદાર હરિ કૃષ્ણ મહારાજ પોતાના સર્વ ભક્તજનોના નેત્રને નિજ દર્શન આપવા રૂપ બહુ મોટો આનંદ આપે છે. આવો આનંદ કોઈ ઉદારતા વિના માણસથી આપી શકાય નહીં. આવી પોતાની મૂર્તિનો મહા આનંદ હાવ એમનામ લૂંટાવે છે. માટે આ તો કેટલા ઉદાર છે, નિર્લોભી છે. પોતાના સંતો હરિભક્તોને સુખિયા કરવા માટે જ પ્રગટ થયા છે. આવું લખ્યું, ભગવાનને પ્રગટ થવાનો હેતુ પોતાના નિજનને સુખ દેવા. પુરુષોત્તમ પ્રકાશમાં બહુ સરસ લખ્યું,
સુંદર મૂર્તિ શ્રી હરે લાવન તાનું ધામ, એ જ દયા સુધા પૂરિત નયન, નટવર છબિ ઘનશ્યામ, નટવર છબિ ઘનશ્યામ, શોભા કીર્તિ ઉદારતા અનંત ભુવનની આન, ઉમંગ ભરી ઉદય ભઈ નવનિરદ તનમાં, નવરસ નવ મૂર્તિ ધરી આણી અનુપમ હેત, સજલ જલદ શ્યામ તનુ મન કર્મ કર્યું નિકે, વશાવાસ જુગતે કરી નવરસ નવે પ્રકાર, ભ્રકુટ નેત્ર મુખ હાસ ગતિ ઉરતન બાહુ ઉદા.
નવરસને પોતાના દાસ જાણીને મહારાજે પોતાના શરીરમાં વાસ આપ્યો. રુદ્ર વીર ભયાનક આ ત્રણ રસ મહારાજની ભ્રકુટીમાં વસ્યા. શૃંગાર રસ ભગવાનની સૌંદર્ય સંપન્ન યંગ મૂર્તિમાં વસ્યા. કરુણા અને શાંતિ મહારાજના નેણમાં વસ્યા. હાસ્ય રસ અને અદ્ભુત રસ ભગવાન શ્રીહરિની વાણીમાં વસે, પ્રેમથી બોલાવે. આવી રીતે નવે રસોને મહારાજે નિજ સ્વરૂપમાં વાસ આપ્યો. શરીરમાંથી શામને છૂટે ફોર્યો સુગંધી માન. ભીમજી ભગત મહારાજની સ્મેલ મહાસુગંધીદાર હતી એવું એ કહે છે.
શરીરમાંથી શામને છૂટે ફોર્યો સુગંધી માન, સુગંધ લઈ હરિજન પામે આનંદ બુદ્ધિ માં.
આવી મહારાજની સ્મેલ હતી.
સદાય ભીડની ભીડ રહે હરિભક્ત સૌ પાસ.
મહારાજની આગળ ભગવાનના પ્યારા મુક્તોની હંમેશાને માટે ભીડની ભીડ જ રહેતી. કોઈને આમ દૂર જવું ગમતું જ નહીં. એ રૂપ એવું, એ સુગંધ એવી, એ કોમળતા એવી, એ વાણી એવી. મહારાજનું એક એક જે કાંઈ છે તે બધું માણાને ખેંચી લેવું હોવાથી ભીડની ભીડ રહેતી. બોલતા બહુ મીઠું. મહારાજના શ્વાસની સુગંધ કેવી હતી એ પ્રેમાનંદ સ્વામી લખે છે.
ઘેરે સાદે રે ગાજે, ઘેરે સાદે રે ગાજે, સાંભળી મેઘ નજારા લાજે, સાંભળી મેઘ નજારા લાજે,
સાંભળી મેઘ મેઘ હરુડે અને નગારા વાગે, એ લાજી મરે એવું તો મહારાજ મીઠું મધુર ઘેરું ઘેરું બોલતા હતા.
સાંભળી મે ઘન ગારા લાજે, ઓ સાંભળી મે ઘન ગારા લાજે, હસતા એ હસતા આવે રે પાસે, હસતા આવે રે પાસે, કેસર સર ખો સુગંધ શ્વાસે, કેસર સરખો સુગંધ શ્વાસે, કેસર સરખો સુગંધ શ્વાસે, જ કેસર સરખો સુગંધ શ્વાસે, કૌતૂહલના રે ભરિયા, કૌતૂહલના રે ભરિયા, અર જોગ કળાના પૂરણ દરિયા,
કળાના પૂરણ દરિયા,
બ્રહ્મ વિદ્યા सखी वर पावी
हसता आवे रे पासे
हसता आवे रे पासे
केसर सर को केसर सर को सुगंध स्वासे
केसर सर को सुगंध स्वासे
सुगंध स्वासे
सुगंध स्वासे
सुगंध स्वासे शरीर माथी श्याम ने छूटे फोरियो सुगंधी मा सुगंधी लय हरिजन पामे आनंद बुद्धिवान थया मनोहरे मोहन मनु जेवा रूप अनुपम रे निजन ने सुख देवा। ભગવાન સ્વામિનારાયણ અંત્યના 38મા વચનામૃતમાં કંઈક આવું બોલે છે કે તે અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવા થકાને મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા બિરાજમાન છે તે અક્ષરધામ અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન એ જ દયાએ કરીને એ જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રકટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે કોની વાત કરી એમની પોતાની વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે આવું બોલે બોલો અને એવા જે એ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ તે બે એક જ સમજાય છે આપણને આવું વાત આમ છે ભગવાન મનુષ્ય હોય તો મનુષ્ય ભાવ ટાળવો જોઈએ અને ભગવાન અર્ચા સ્વરૂપે મૂર્તિ રૂપે હોય તો મૂર્તિ ભાવ ચિત્ર ભાવ ધાતુ ભાવ ટાળવો જોઈએ એમાં ભગવત ભાવ પ્રગટવો જ જોઈએ તો સત્સંગ ખરા અર્થમાં કર્યો ગણાય આ કરવા જેવી બાબત છે સત્સંગી પૂરેપૂરા થવા માટે આ વાત સિદ્ધ કર્યા વગર છૂટક્યો જ નથી બાકી લહણ ડુંગળી ખાતા નથી અમે ચુસ્ત સત્સંગી છીએ પતી ગયું આવી ગયું એમાં શું વળ્યું ઘણા નથી ખાતા ઘણા લહણ નડે છે ઘણા ગંધ ગમતી નથી નથી ખાતા એટલે ચુસ્ત થઈ ગયા અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન આ એવો શબ્દ વાપર્યો જોયો આ બોલંતર પોતાની છાતી હાથ અડાડતા એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે ઈશ્વરના પણ ઈશ્વર છે અને સર્વ કારણના પણ કારણ છે અને સર્વો પરિવર્તે છે ને સર્વ અવતારના અવતારી છે અવતાર નહીં સર્વે અવતારના અવતારી છે અંતનું 38મું બોલું છું ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને તમારે પૂજવા યોગ્ય છે ઉપાસના કરવા યોગ્ય તો આ ભગવાન જ છે કેવું બોલે બોલો ક્યાંય કોઈના મુખેથી આ શબ્દો સાંભળવા મળે ખરા આ તો પુરુષોત્તમ નારાયણની પરાવાણી છે પોતે પોતાનો મહિમા પોતાના મુખથી અતિ રાજી થઈને નિજનને સુખ દેવા માટે કહે છે શુક્રવા નિજનને સુખ દેવા પોતાના ભક્તને પરમાત્માને સમજવાની બાબતમાં કોઈ વાતની ઉણપ ના રે ખોટ ના રે કસર ના રે એવી એમની આ કરુણા છે એ પોતે કહે છે પોતાના સ્વરૂપની વાત છતાંય એમાંથી મનુષ્ય બુદ્ધિ ન જાય અને આમાંથી ચિત્ર બુદ્ધિ ન જાય મૂર્તિ બુદ્ધિ ન જાય અને સાક્ષાત પુરુષોત્તમપણાની બુદ્ધિ ન જાગે તો આપણે પણ બહુ મોટી ખોટ છે ભગવાન સ્વામિનારાયણ કૃપા કરી કરીને પોતાના ભક્તને પોતાનો એવો દિવ્ય અલૌકિક મહા ઉત્તમ નિશ્ચય કરાવે છે. બોલા નાગાર્જુન રાવણને જો થોડી એક સમજણીમાં ફેર હતી તો મહારાજ એની પાસે એને ઘરે ગયા. રાત્રે 12 વાગે કીર્તન ગવાડ્યા, ઊભા ઊભા રવાજ વગાડીને કીર્તન ગાયને સમાધિ થઈ ગઈ. અક્ષરધામમાં એને જે અલૌકિકપણું દેખાડ્યું, સર્વે અવતારો સ્તુતિ કરે, પૂજા કરે, આરતી કરે, પછી જગાડ્યો. પછી કે તે હું જોયું, હવે અમને એમ સમજો. તો કે હું પહેલાં એમ નહોતો સમજતો મહારાજ, કે એટલે તમારે રાતે આવવું પડ્યું થોડું તારું હરખું કરવા. સમજાણો, તને બધું હરખું લાગતું હતું પણ એમાં ભેદ છે એ અમે તને સમજાવવા. હવે એમ સમજીએ. તો કે હવે એમ સમજીશ. હજી તો બહુ લોકોને નથી સમજાતું, બહુ લોકોને નથી સમજાતું બિચારા. મહારાજ કહે છે ને કે આવી વાત તો અમે ઘણી વખત કરી છે પણ શાસ્ત્રના શબ્દ સાંભળીને તમારી સમજણનો ઠા નથી રહેતો. એમ ઘણાને શાસ્ત્રના શબ્દો સાંભળીને બિચારાને ઠા નથી રહેતો. અને કોઈ મોટા પુરુષમાં એને હેત નથી, મમતા નથી, કોઈના એ શિષ્ય નથી. સ્વયં સદગુરુ ને સ્વયં મહાન મોટા થઈ અને જીક્યા કરે જેમ ફાવે એમ. અટવાય પડેલા બિચારાને એવા પાછા વળી બીજાના ગુરુ થઈને ટુકડી કરીને પાછા રોજ બેહીને એને સમજાવતા હોય. આડું નવડું પાછા વોટ્સઅપે સડ્યા હોય, આડા નવડા મેસેજને ક્લિપોને જીક્યા કરે. પેટ લઈને ભૂલા પડવાનો ધંધો કરે, ભૂલા પડેલા બીજું શું કરે. મહારાજની એ દ્રષ્ટિએ જોતા આપણા ઉપર બહુ મોટી દયા સમજજો કે આપણને ભગવાન સ્વામિનારાયણ સર્વે અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ મનાય છે, આપણને મનાય છે. નિર્જનને સુખ દેવા. એકવાર મહારાજ ગામ વારણે પધાર્યા હતા, એ વારણા છે ભાલમાં. ત્યાં પ્રશ્નો આ બ્રાહ્મણ એક પૂતળીબાઈ કરીને માજી હતા, એને ઘેરે રાત્રે મહારાજ ખીચડી જમવા પધાર્યા અને પાટલા ઉપર માળીએ મહારાજને બેહાડ્યા અને ખીચડીને દૂધ પીરશું. પછી મહારાજ જમતા જમતા મનુષ્ય ચરિત્ર કરવા લાગ્યા. જો કોઈ મનુષ્ય કંઈ આવું ચરિત્ર કરે નહીં, પણ હવે બીજું કહેવું શું. રમતિયાળ ભગવાન રમતે ચડ્યા એમ કહેવાય. શું મનુચરિત્ર કરવા લાગ્યા? તો કે થોડી ખીચડી જમણી કોર બહાર કાઢે, થોડી ખીચડી ડાબી કોર બહાર કાઢે, હેઠે ફગાવે બે બાજુ ખીચડી. હવે આવું તો આજકાલનું ડાયું છોકરું ના કરે. એને છોકરા લીલાય ન કહેવાય ને મનુષ્ય લીલાય ન કહેવાય, આ તો એના નખરા કહેવાય. શા માટે? હમણાં આવે છે એની બધી જ ક્રિયા કોઈકનું કલ્યાણ કરવા માટે હોય છે, એ વાત હું અને તમે સારી રીતે જાણીએ છીએ. થોડીક આમ ખીચડી ઉડાડે, થોડીક આમ ઉડાડે, આ જોઈને ડોશી કે હે મહારાજ આ હું જ બધું. મહારાજ કે ખીચડી લીલા. હવે આવી હું બધી લીલા કરો છો? મહારાજ કે લીલા કરવા આવ્યા છીએ, લીલા ન કરી તો શું કરી. એ મહારાજ સાચું કહો તો કોને? તમને ખીચડી જમતા આવડતું નથી. તો મહારાજ કે ન આવડે કેમ? અરે પણ હું શું કહેવા. તો બોલો ને, તમને ખીચડી જમતા આવડતું નથી તો કલ્યાણ કરતા શું આવડે એમ પૂછું છું. ખીચડી ખાતા નથી આવડતું, તમને કલ્યાણ કરતા આવડે, તમે કલ્યાણ કેમ કરશો? અને એટલું જ આ ડોશી બોલ્યા ને કે ખીચડી વાળા હાથે આમ કર્યું, તે થોડી ખીચડી ઉડીને ડોશીને થઈ ગઈ સમાધિ. ગયા ડોશી ધામમાં તરત જ. અક્ષરધામમાં ગયા અને એમણે જોયું દિવ્ય સિંહાસન ઉપર એને ઘરે જે ખીચડી જમે છે ને એ મહારાજ બેઠેલા. ચારે કોર કોટાન કોટી મુક્તો ને આનંદનો કોઈ પાર નહીં. ડોશીમાં ત્યાં અક્ષરધામમાં મહારાજના સિંહાસન મોર ઉભા રહ્યા અને હાથ જોડ્યા તઈ બોલ્યા, પુતળીમાં હું કલ્યાણ કરું એવો ખરો કે નહીં? ત્યાં પૂછ્યું આને, અહીં તો પૂછાય નહીં. કેમ જે મનુષ્ય લાગે દિવ્ય ભાવ નમળે, શું કરવાનું? ત્યારે ડોશી બોલ્યા, અરે મહારાજ મારું તો હું પણ અનેક જીવના કલ્યાણ કરો એવા તમે છો. આટલું બોલ્યા ત્યાં ડોશી સમાધિ ઉતરી ગઈ, અને આમ જોયું ત્યાં ખીચડી ઉડાડે આમ થી આમ, ખીચડી ઉડાડે. પછી પૂછ્યું કે મારી અમને ખીચડી ખાતા આવડતું નથી, જો ઉડાડી છે, અમે કલ્યાણ કરીએ, હવે બોલો. હવે બોલવામાં ખબર પડી ગઈ તમે કોણ છો. પછી પૂતળી માં મહારાજના પગ પકડીને રોયા કે મહારાજ મેં તમને જાણ્યા નહોતા, એટલે હું કાંઈક ગાંડપણમાં બોલી, અમે બાયું, અમને બુદ્ધિ હું હોય, પગની પાની ઉધી હોય, માફ કરજો મહારાજ. અને આમે તમને વેદે ક્યાં ઓળખે છે, અમે ક્યાંથી ઓળખી. રાજી રેજો કે છે, થયા મનોહર રે મોહન મનુષ્ય જેવા, રૂપ અનુપમ રે નિજન ને સુખ, નિજન ને સુખ. અદભુત વાત કરે છે વાલા ભક્તો. સાંકળી ગામમાં 13 કોશી વાવ છે. એકવાર બધા મહારાજને સંતો મુક્તો ત્યાં સ્નાન કરવા ગયા હતા, પછી ખૂબ ધુબકા બુબકા મારી નાયા, ને પછી બહાર નીકળીને પછી લુગડા બદલતા મહારાજ પોતાના ચોરણાને પહેરતા હતા, એમાં ચોરણાના એક પૈસામાં બે પગ ગાલે. સુરો ખાચર જોવે, અને પછી સુરા ખાચરે મરમ કર્યો કે મહારાજ આમ ચોરણી પહેરાય. મહારાજ કે આવડે જ છે, પણ આ પગ જાતા નથી. મહારાજ તમને ચોરણી પહેરતા આવડતું નથી તો જીવના કલ્યાણ કરતા કેમ આવડે. મહારાજ મંદમાં નશે આવો, કાંઈ બોલ્યા નહીં. હા, અને પછી વાલા ભક્તો, વિક્રમ સંવત 1872માં મહારાજે વડતાલમાં રંગોત્સવ કર્યો, અને 12 બારણાના હિંડોળે 12 સ્વરૂપે ભગવાન જ્યારે ઝૂલ્યા, અને એ વખતે લાખો માણસ આવેલા, મોટા રાજા મહારાજા, ઉદ્યોગપતિઓ, શેઠિયાઓ, ભણેલા ગણેલા, અને કેટલાક દેવતાઓ, ઈશ્વરો, ધામોધામના મુક્તાત્માઓ, અને એ બધી દિવ્યતા અને અલૌકિકતા સુરા ખાચરે જોઈ, અને મહારાજા આમ લાંબા હાથ કરે, હો કેટલાય લાંબા, 25 ફૂટ, 40 ફૂટ, 50 ફૂટ, 100 ફૂટ, ત્યાં કોક હાલ લઈને ઊભો હોય ને ત્યાંથી હાલ લઈ લે. બોલો વાઘો સભામાં છેડે ઊભો હોય ને અહીંથી આમ હોટી લાંબી કરે, અને ત્યાંથી એનો આરામ કરી આમ કરે, ત્યાં ડોકમાં પહેરાઈ જાય. અને પછી સુરા ખાચર ને મહારાજે પૂછ્યું કે બાપુ, એક સોરણામાં બે પગ નાખતા એ અમે કલ્યાણ થાય કે ન થાય અમારાથી? કે તમને સોરણો પહેરતા ન આવડે અમારે જેવો, પણ કલ્યાણ કરતા તો આવડે. કે અમે કલ્યાણ કરીએ કે નહીં? તો કે કરો કરો મહારાજ કરો, માફ કરજો. કે આવી અદભુત વાત 12 બારણાને હિંડોળે ઝૂલતા મહારાજે કરી હતી. આવા ભગવાન શ્રીહરિ ચરિત્ર કરતા હતા, નિજનને સુખ દેવા. વાલા ભક્તો, પોતાના જે પ્રેમી ભક્તો હોય એને સુખ દેવા, એને લાડ લડાવવા તો ભગવાન મનુષ્ય જેવા થાય છે, એ વાત હું તમને આગળ કહી ચૂક્યો. તદ્રુપાનંદ સ્વામીની વાતો વિશ્રામ 10માં લખ્યું છે કે એકવાર મહારાજ મૂળી પધાર્યા હતા, અને ત્યાં વિપ્ર મોનજીની દીકરી બેનબા હતા. મહારાજે જઈને એ મોનજી મહારાજની દીકરી બેનબાને એમ કીધું, બેનબા તું દરબારગઢમાં જા, કેમ જે દરબારી બહેનો ઓઝલમાં રહેતા હોય તમારે બહેનોને ત્યાં જવાય, તું બ્રાહ્મણની દીકરી છો, દરબારગઢમાં જા, અને ત્યાં જાંબા અને રાજબા અમારા બહુ પ્યારા ભક્ત છે, એને તું સમાચાર આપ કે અમે આવ્યા છીએ. જાંબા ધમડકાના રાયધણજીની બેન હતા, અને આ મૂળીમાં એને પરણાવ્યા હતા. અને રાજબા ભાડેના વાઘેલા પાતળભાઈ એટલે રાજા પ્રતાપસિંહ સત્સંગી જીવનના શ્રોતાની દીકરી હતા રાજબા. અને આ બંને રામાનંદ સ્વામીની શિષ્યાઓ હતા, બહુ મહાન ભક્ત હતા. અને એમને બંનેને મૂળી નરેશ રામાભાઈ પરમાર સાથે પરણાવ્યા હતા, અને એ બંને બહુ પ્રેમી ભક્ત હતા, અને ત્યાં દરબારગઢમાં રહેતા મહારાજ એમને સુખ દેવા આવ્યા હતા. નિજનને, તમારે થોડુંક પૂરું કરવાનું, નિજનને, બસ એટલું બોલવાનું. અને વાલા ભક્તો, રાજબાની વાત તો તમે સાંભળી છે, પરમાર રજવાડું મૂળીનું મોટું, અને ત્યાંથી વેલડું ભાડેરમાં રાજબાને તેડવા માટે ગયેલું, આર્ય દરબારી થાઠમાં થોડીક સૈનિકની ટુકડીને શણગારેલું વેલડું, અને જ્યારે તેડવા ગયા અને રાજબા રિહાઈને બેઠા, એ કે મારે હારે જવું નથી. પાતળભાઈ સમજાવે, એની પત્ની સમજાવે કે દીકરી ગાંડીથામાં મૂળી સ્ટેટ મોટું ગણાય ને આપણને એવું મળે નહીં ઘર હારું, અને તારે હારે જાવું શું કામ નથી? તો કે મારે ન જ, હે બાપા હે બા મારી મત કૃપા કરો. તો બેટા તું આમ કાં કરે છો, અમારી આબરૂ હું? અને રાજબા રોવે રોવે ઓરડામાં કે તમારી આબરૂનું જે થતું હોય થાય, પણ મારા જીવનું હું કે, મને સાસરે મોકલશો નહીં, મારે ભક્તિ કરવી છે. પણ તને વાંધો હું? તો કે ન્યા મહારાજ મૂળી આવે નહીં, આ મારા સોર્ટમાં વિચરે. એ વખતે મારા સોર્ટમાં વિચરતા જે આ બાજુ નહોતા આવ્યા. પછી પાતળભાઈ ને એના પત્ની બહુ મૂંઝાણા. પછી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ દીકરીનું કાંઈક કરો, અમારે તો બહુ માથું કાપ્યા જેવું દુઃખ છે. અને ભગવાન સ્વામિનારાયણ ધોરાજીથી ઘોડો લઈને તાબડતોબ ઉપડ્યા અને ભાડેર જઈને ઘોડો ઉભો રાખ્યો. અને મહારાજ ઠેકડો મારીને હેઠે ઉતર્યા હતા તો પાતલભાઈ ને એના પત્નીને આહુડા જાય ભાગ્યા કે ખરે ટાણે વાલમો આવ્યા અમારી વારે. એ મહારાજ આણકર આવો વાત કરવી છે, મહેમાનો બધા બેઠેલા એની રીતે બધી આગતા સ્વાગતા હાલે. ઓરડામાં રાજબા રડે, એક બાજુ લઈ જઈને બે માણા પગ પકડીને રડી પડ્યા. મહારાજ બહુ મોટું દુઃખ આવ્યું છે, મોટા સ્ટેટમાંથી તેડવા માટે આ બધા આવ્યા છે અને દીકરી બહુ રડે છે કે મારે હારે જવું નથી. ત્યારે મહારાજ કે ક્યાં છે? તો કે આ ઓરડામાં રાજુ રડે છે. મહારાજ ત્યાં ગયા, રોતી હતી. મહારાજે માથે હાથ મૂક્યો, બેટા રાજુ, અને આમ જોયું કે મહારાજ તમે પગે બાજી પડ્યો, મહારાજ મારી ઉપર દયા કરો, મારે મૂળી ન જાય. પછી મહારાજ કે બેટા તું જે ડરથી મૂળી જવાની ના પાડે છે એ ડર અમે બધો તારો ટાળશું. અમે વારે વારે મૂળી તને દર્શન દેવા, તને સુખ દેવા આવશું. પછી હે મહારાજ? હા બેટા, તું મૂળી જા, મૂળીમાં આપણે મોટા મંદિર કરવા છે ને ત્યાં સત્સંગ કરવો છે, તારે લઈને કે છે. તું આને સંસાર ન સમજતી, સત્સંગ પ્રવૃત્તિનો પ્રચારનો એક ભાગ સમજ બેટા, ચિંતા કરમાં આવું. મહારાજ અને પછી મહારાજે રાજુનો હાથ ઝાલી અને એક બાપ જેમ દીકરીને વળાવે એમ વેરડા બેહાડી, એ આ રાજુ બેન મહાન ભગત. ભગવાન શ્રી હરિ એ રાજુબાને દર્શન દેવા માટે વારે વારે મૂળી જતા હતા એના વરદાન પ્રમાણે. અને એ જ રીતે આ વખતે મહારાજ મૂળીએ પધારેલા અને મોનજી મહારાજની દીકરી બ્રાહ્મણ બેનબાને કીધું કે જા દરબાર ગઢમાં સમાચાર આપ, મહારાજ પધાર્યા છે. પછી બેનબા દરબાર ગઢમાં આવ્યા અને જામબાને રાજુબાને કોઈ ન જાણે એ રીતે એક બાજુ લઈ જઈને બેને વાત કરી કે મહારાજ આવ્યા છે, બહાર બંગલામાં ઉતર્યા છે અને તમને વાત કેવડાવી છે. તેથી જામબા અને રાજબાને આનંદનો કોઈ પાર ન રહ્યો અને તરત જ સરસ મજાનો મહારાજ માટે થાળ કર્યો અને બેનબા પાસે થાળ ઉપડાવ્યો અને પોતે મુખવાસ તથા હારે 100 રૂપિયા લઈ કોઈ ન જાણે એમ રાત્રે છાના માના બહાર બંગલે મહારાજ ઉતરાતા ત્યાં આ તયની બાઈ આવી. ભગવાન સ્વામિનારાયણને આવીને પગે લાગે છે અને હેતના આહુડા આંખેથી વરસે છે. મહારાજની મોરે થાળ મૂક્યો, જમો અમારા નાથ, બહુ કૃપા કરી અમને આ રીતે તમે દર્શન દેવા આવ્યા. આને કહેવાય નિજનને સુખ દેવા. મહારાજને થાળ જમાડ્યા, મહારાજ ભાવથી એની બધી જ વાનગીને વખાણતા વખાણતા જમ્યા. ભાવની વસ્તુ અલગ છે, મુખમાં કોળિયા દઈને પ્રેમી જમાડે ને પુરુષોત્તમ જમે. અહીં સર્વને એટલો બધો ભાવ છે. પછી રાજબાન જાંબા કહે છે કે મહારાજ જો આવ્યા જ હો તો કૃપા કરીને અહીં રોકાવ, આ બધાને બહુ ભાવ છે, મહારાજ રોકાવ તો સારું. પછી ભગવાન સ્વામિનારાયણ એમની વિનંતીથી એમના મનોરથ પૂરા કરવા મૂળીમાં 1 મહિનો જાંબા તથા રાજબાને ઘેરે છાના રહ્યા હતા. નિજનને સુખ દેવા 1 મહિનો, એવું તદરૂપાનંદ સ્વામીએ લખ્યું છે. મજાનો ભગવાન 1 મહિનો છાના રહ્યા, બાઈઓ રોજ રોજ થાળ કરીને જમાડે. શ્રીજી મહારાજે તેમનો ઘણો ઘણો થાળને ભાવ ગ્રહણ કર્યો અને ખૂબ બહેનોને લાવો આપ્યો. તેમની ભક્તિથી ભગવાન એમને વશ થયા. પછી તો જ્યારે જ્યારે તે મહારાજને સંભાળતી બહેનો ત્યારે મહારાજ એને સાક્ષાત દર્શન આપતા, આવી એમની સ્થિતિ થઈ ગઈ. વાલા ભક્તો, એકવાર મહારાજ અલર્ક વાવે ઉતરેલા અને બધી બહેનોને ત્યાં બોલાવેલા. પૂર્ણિમાનો દિવસ હતો અને પછી બધી બહેનોએ પ્રાર્થના કરી કે મહારાજ, તમે શરદ પૂર્ણિમાની રાતે ગોપીઓ સાથે રાસ રમ્યા હતા, એ કેવો રમ્યા હતા? અને એ જ વખતે તેજનો મોટો અંબાર થયો અને વૃંદાવન દેખાણું અને ગોપીઓ સાથે ભગવાન રાસ રમતા એ દેખાણું. અને પછી તો એ બહેનોને બધાને એવું થયું કે અમે ગોપીઓ છીએ અને ભગવાન અમારી સાથે રાસ રમે છે. એવો એવો અમને એટલો બધો આનંદ આપ્યો. આમ ભગવાન શ્રી હરિ થયા મનુષ્ય જેવા, રૂપ અનુપમ રે, નિજનને સુખ દેવા. હવે એક વાત પુરુષોત્તમ નારાયણની અદ્ભુત છે, આપને મેં સંભળાવી છે ગલુજીના આખ્યાનમાં. અહીંયા ટૂંકમાં આપની આગળ વાત કરું છું. ગલુજી ભાઈને એક જ દીકરી હતી, એનું નામ સુખબાઈ હતું. ઘણી સ્વરૂપવાન હતી, યુવાન થઈ હતી, પરંતુ હજી પરણાવવાની બાકી હતી. અને તે પણ મહાન ભક્ત હતી એવા ગલુભાઈ નિષ્ઠાવાન ભક્ત હતા. ગલુજી, આ ડડુસરના ગલુજી, બહુ નિષ્ઠાવાન ભગત હતા. અને એવી જ નિષ્ઠાવાન એમની દીકરી આ સુખબાઈ હતી. એમના દિલમાં ઘણા વર્ષોથી ઘુમરીઓ ખાતી શુદ્ધ ભક્તિ ભાવના દબાઈને પડી હતી. તે અંદરથી નિત્ય ઉછાળા મારી મારીને શ્રીહરિને પોકારતી હતી. કાયમ એના મનમાં એમ થતું કે કોઈક વાર મારો નાથ મારે ઘેરે આવે, મારા હાથનું જમે, મારા હૈયાના કોળ હેતાળો હેતે પૂરે, હું પ્રગટ પ્રભુની મન મૂકી નેહથી સેવા કરું અને મારું આયખું સાર્થક કરું. એવી એના દિલમાં અતિશય ભાવનાઓ ઉછળતી હતી. એ ભાવનાને સ્વીકારીને તે આત્માને શાશ્વત મહા આનંદ આપવાનો પૂર્ણ પુરુષોત્તમ નારાયણે વિચાર કર્યો. પછી કોઈક સમયે ગલુજીભાઈ અને એમના ધર્મપત્ની વગેરે કુટુંબીઓ કોઈ અગત્યના કામ પ્રસંગે થોડા દિવસ પૂરતા બારગામ ગયા હતા. અને ઘરના પશુ વગેરેને સાચવવા યુવાન દીકરી સુખબાઈને એકલીને ઘરે રાખીને ગયા હતા. આ ટાણે ભગવાન સ્વામિનારાયણ બીજું કોઈ ન જાણે એ રીતે સંજોગ ગોઠવીને ભક્તવત્સલ શિયરી તેમની ભાવના પૂર્ણ કરવા સાધુનો વેશ ધરીને દિવ્ય સ્વરૂપે અચાનક એકલા જ ગલુજીભાઈને ઘરે આવ્યા. મહારાજને અચાનક આવેલા જોઈને સુખબાઈના હૈયાનો ભાવો દધી હિલોળે ચડ્યો. હ લોકલાજ તો પ્રેમના સાગરમાં ક્યાંય તણાઈને જતી રહી હતી. પ્રેમના આસુડાથી નીતરતા નેણાથી નાથના ચરણ પખાડ્યા, પૂજન કરી, આરતી ઉતારી, પ્રેમાળા પ્રભુ પણ તેમની ભાવનાને ભાવથી સ્વીકારતા થકા ઘરમાં પધાર્યા. સખુબાઈએ સુખપૂર્વક સુખસૈયા વાળો ઉતારો આપ્યો. પછી તો પૂછવાનું શું, રોજ રોજ શ્રીજી મહારાજને પોતે હાથે અંગ ચોળીને સ્નાન કરાવે, પ્રેમથી નીત નવલી રસોઈ કરી હૈયાને હેતે નિજ હાથે જમાડે, પોઢાડે, જગાડે, કીર્તન ગાયન મહારાજને રાજી કરે, અતિ નિર્લેપ અને સૌથી પરેવા શ્રી હરિજી મહારાજ આત્માની અલૌકિક શુદ્ધ નિષ્કામ ભક્તિને આદરથી માન આપતા થકા ત્યાં રોકાયા છે. એમ રોજે રોજ સત્સંગ સંબંધી પ્રેમભરી મહારાજ એમને વાતો કરે. એમ કરતા કરતા 15 દિવસના વાણા વાગ્યા. મહારાજ એમની દીકરી સાથે એકલા એમના ઘરમાં રહ્યા છે એની જાણ ડડુસર આખા ગામને થઈ ચૂકી હતી. ગામ લોકો નિંદા કરવા માંડ્યા હતા. એમાં બે જણા બારગામથી આવ્યા. ગામના લોકો પાદરમાં જ મળી ગયા અને એને કહેવા માંડ્યા કે તમને ખબર જ કાંઈ, પણ આ લોકો મહાનિષ્ઠાવાન હતા, એ ભગવાનને ઓળખતા હતા. અને પછી તો ભગવાન સ્વામિનારાયણ તો સર્વ કરતા હરતા સર્વ નિયંતા છે. ગામ લોકોને પણ દિવ્યતાનો અને પરમાત્માની અલૌકિક લીલા સમજવાનો ભગવાન શ્રીહરિએ કૃપા કરીને લાહો આપ્યો. પરમેશ્વરના બધું હાથમાં જ આવી અલૌકિક લીલા કરી હતી. શા માટે? નિજનને સુખ દેવા. વળી તમને બધાને ખબર છે, મોટીબાને એકવાર સંકલ્પ હતો કે મહારાજ મારે ખભે હાથ મૂકે, મહારાજે એ પૂરો કર્યો હતો. લાડુબા અને મોટીબાને ક્યારેક એમ થતું હતું કે મહારાજ અમારી સાથે હિંડોળે ઝૂલે. એકવાર મહારાજ હિંડોળે બે બાજુ એને બેસાડી, વચ્ચે પોતે બેસી બેના ખભા ઉપર હાથ રાખીને ઝૂલ્યા હતા. અને દાદા ખાચરને એમ કીધું તમારા દર્શન કરો, દાદા તને કેવું લાગે છે? તો કે લક્ષ્મીજી ને રાધાજીની વચ્ચે મહારાજ તમે ઝૂલો છો એવું લાગે છે. આવું સુખ એમને આપ્યું હતું અને એટલા માટે પુરુષોત્તમ ધરતી ઉપર
આવ્યા હતા.
થયા મનોહરે મોહન મનુજ જેવા રૂપ અનુપમ રે નિજનને સુખ દેવા. વાલા ભક્તો ધમડકામાં ભગવાન ગયા હતા ત્યાં કરણીબા બહુ ભક્ત હતા, આશુબા ભક્ત હતા. એ બધી બહેનોનો ભાવ કોરો કરવા માટે ભગવાન શ્રીહરિ ગોપીનો વેશ ધારણ કરીને એમની સાથે રાસ રમ્યા હતા. વાલા ભક્તો એના ઉપર સંતોએ પદો બનાવ્યા, ગોપી બન્યા ગીરધારી, નિજનને સુખ દેવા. ધર્મપુરમાં રાણી કુશરબા એને રાજી કરવા ભગવાન ભર કચેરીમાં એને 21 વાર ભેટા હતા એમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે. નિજનને સુખ દેવા. વાલા ભક્તો લીમલીના દેવી પૂજક સગરામ કે મહાન ભગત હતા, એમના પરિવારની ભાવના પૂરી કરવા માટે ભગવાન સ્વામિનારાયણ એમને ઘરે એમના કુબામાં રાત રોકાણા હતા. નિજનને સુખ દેવા. મેથાણના કાકાભાઈ પૂજાભાઈ જીજીબા, મેં તમને કહ્યું હતું 69 કાળ પડવામાં એ લોકોને તકલીફ થઈ હતી, મહારાજનું વચન મનાણું નહીં, અન્નનો સંગ્રહ કર્યો નહીં, ઘોડા ઢોર વધારાના વેચ્યા નહીં, પછી બહુ દુઃખ આવી પડ્યું, પછી રોતા હતા. અને પછી ભક્ત વત્સલ ભગવાન શ્રીહરિ અચાનક ગુપ્તપણે એમને ઘરે ગયા હતા અને એમને અન્ન વસ્ત્ર અને પશુ માટે ઘાસ ચારાની વ્યવસ્થા કરી અને સુખી કર્યા. નિજનને સુખ દેવા માટે પ્રેમાનંદ સ્વામી ગાય છે, થયા મનોહરે મોહન મનુ જેવા રૂપ અનુપમ રે નિજનને સુખ દેવા. વાલા ભક્તો એક વખત મોતિયા જલેબીની રસોઈ મોટીબાએ કરાવી હતી ગઢડામાં, અને સંતની પંક્તિ દરબારમાં જમવા બેઠી હતી, અને મહારાજ મોતિયા જલેબી પીરસતા હતા બહુ ભાવથી. તે સમયે એક વાણિયો છોકરાને તેડીને દરબારમાં ઊભો હતો. જોજો, હા, નિજજનને સુખ દેવા એ પંક્તિને સમજાવવા માટેનો આ દાખલો બહુ સરસ છે. વાણિયો એનો છોકરો તેડીને ઊભેલો, મહારાજને સંતોને પીરસતા ભાળીને મોતિયા લાડુ. વાણિયો એના છોકરાને એમ કે, રો મારો બેટા, રો મારો, હમણાં મહારાજ આવીને તને લાડુ આપશે, રો મારો બેટા, રો. મહારાજ સાંભળે એમ વાણિયો બોલે, એને એમ કે આવું બોલું એટલે મહારાજ જરા ઓગળી જાહે, મારા દીકરાના હાથમાં લાડુ આપશે. ભગવાન સ્વામિનારાયણે આ સાંભળ્યું એટલે લીલા કરતા કરતા સમજી ગયા અને આ અંગૂઠો બતાવ્યો, એ, અને પછી બોલ્યા, હું મારા છોકરાને જમાડું છું, તું તારા છોકરાને ઘરે જઈને જમાડી કે. આવું બોલ્યા એ ભોળવા ભોળવા એવા નહીં, છેતરાય એવા નથી. નિજનને સુખ તો બીજાને તો કર્મ ફળ આપે, એને કર્યા હોય એવા ભોગવાવડાવે, અને એનો થાય એને તો એ પોતે પોતાની રીતે એટલા બધા સુખ આપે, છલકાવી દે. અરે એને નસીબમાં ન હોય તો તું મારો થયો છો માટે હવે તારે દુઃખ નહીં, લેર કર, નિજનને સુખ દેવા. આવી વાત છે. વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણની રૂપ માધુરી દિવ્ય હતી, રૂપ અનુપમ રે નિજનને સુખ દેવા. એના ઉપર એક વાત છે, ધર્મપુરના દિવાન કૃષ્ણરામ હતા, એમની પત્ની વગેરે કુશળ કુંવરબાના મોકલવાથી ઠેઠ ધર્મપુરથી દબાણના યજ્ઞમાં પધાર્યા હતા, અને તેણે થાળ કરાવી શ્રીહરિને પોતાને ઉતારે જમાડેલા, અને એ બાઈ જમવામાં બહુ ચતુર હતી, રસોઈ કરવામાં જમવામાં. અને ભગવાન સ્વામિનારાયણને એ કેવી રીતે જમે છે અને જમતા આવડે છે કે નહીં એ જોવા માટે તો એણે પોતાને ઉતારે થાળ કરીને જમવા બોલાવેલા, અને ભગવાન બધી વાત જાણે. એને કાંઈ કુશળ કુંવરબાઈની જેમ નિશ્ચય નહોતો, એ તો રજવાડામાંથી મોકલવામાં આવ્યા હતા એટલે આવ્યા હતા. પછી ભગવાનને એણે જમતા જોયા અને મહારાજની જમવાની ચતુરાઈ જોઈ એ બાઈને મહારાજને વિશે નબળો ઘાટ થયો, અને ભગવાન સ્વામિનારાયણને આ જરાય ગયું નહીં. દભાણનો યજ્ઞ થઈ રહ્યો પછી થોડેક દિવસે મહારાજ અમદાવાદ પધાર્યા હતા, ત્યારે દિવાન કૃષ્ણરામ અને તેની સ્ત્રી ભેળા ગયા હતા. અમદાવાદમાં સર્વે સાંખ્યયોગી બાઈઓએ મળી અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે અમારે રસોઈ દેવી છે. મહારાજ કે બહુ સારું આપો. પછી ડોશિયુને પણ એના ભેળા જમવાનું હતું, રસોઈ બધી લાંબી હતી, 350 જેટલી ડોશિયું હતી, અને રસોઈ થોડી થયેલી. પછી વિચાર થયો કે રસોઈ પૂકશે કે નહીં, તેથી બધું એ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ રસોઈ થોડી થઈ છે, બહેનો વધી ગયા છે, અને કેમ થાય કહો તો વધારે રાંધીએ. ત્યારે મહારાજ કહે એ તો ઘણી થઈ પડશે. પછી સૌ ડોશીઓ જમવા બેઠી, મહારાજને કીધું મહારાજ અમને પીરસવા પધારો. પછી મહારાજ બહેનોની સભામાં બહેનોને પીરસવા પધાર્યા પંક્તિમાં, અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે પેલી કૃષ્ણ રામ દિવાનની પત્નીને સભામાં બેઠેલી જોઈ, અને મહારાજે એમનું ભલું કરવા માટે શોભાયમાન મૂર્તિ ધારણ કરીને શણગાર સ્વતા અલૌકિકપણે પીરસવા માંડ્યો. અને તે મહારાજે એકવાર પીરસ્યું તે પણ કોઈથી ખાઈ શકાયું નહીં, ને મહારાજની મૂર્તિમાં સૌના ચિત્તની વૃત્તિ ચોંટી ગઈ ને એકરૂપ થઈ ગયા. તે બહેનોમાં દિવાનની સ્ત્રી બેઠેલ તે પણ મહારાજની આવી મૂર્તિ જોઈને મહારાજની મૂર્તિમાં તદરૂપ થઈ ગઈ, અને ત્યાંથી જ તેમના અંતરનો ખોટો ઘાટ મટી ગયો. એટલે પુરુષને દેખે ને એને ઉલટી થાય, આવું થઈ ગયું. પુરુષને દેખે ને ઉલટી થાય, ને પોતાના ધણી કૃષ્ણરામને દેખે તો પણ ઉલટી થાય. તેમજ બીજી બધી જે ડોશીઓ જમવામાં હતી એને બધાને પણ એવું થઈ ગયું, પુરુષને દેખે તો ઉલટી થાય. એમ એકને વાસ્તે મહારાજે 3.5 બહેનોને એક ક્ષણમાં રૂપ અનુપમ એવું બતાવ્યું, બધી નિષ્કામી થઈ ગઈ. બોલો બે છેન કમાલ. આ છે ભગવાન સ્વામિનારાયણ. નિજ આશ્રિતને સુખ દેવા માટે એ મનુષ્ય જેવા દેખાય છે, એ મનુષ્ય નોય. હે મનુષ્ય જેવા મોહન થયા મનુષ્ય જેવા. વાલા ભક્તો, આવી રીતે જ્યારે ભગવાને એવી અદ્ભુત મૂર્તિ ધારણ કરીને એક હામટું બધાનું કામ કરી નાખ્યું, આ લીલાને જોઈને પ્રેમાનંદ સ્વામીને એમ થયું કે આનું તો એક પદ બનાવવું પડે ગાવા સંભાળવા માટે. વાલા ભક્તો, આપણે જે દોષોને રો રો કરીએ છીએ ને, એ દોષ ટાળવા એ તો ભગવાનને ડાબા હાથનો ખેલ છે. આપણે ભગવાનનો જેવો છે એવો મહિમા નથી સમજતા ને, એટલે કામ ક્રોધ લોભ દોષ પીડે છે, બીજું કાંઈ નથી. પરમાત્મા એમ કહેતા હતા કે મારે કોઈને સમાધિ કરાવવી એ મારે કાંઈ વાર નહીં, પરંતુ જેમ છે એમ જીવને જ્ઞાન આપવું ને મહારાજ કે અમને એ કઠણ પડે. સમજણની સમાધિ કરાવવી મહારાજ કે અમારે ભારે પડે, જીવ માળા ગાંઠે જ નહીં, પકડ્યું મૂકે જ નહીં. મહારાજ કે હું પ્રેશર કરીને એને સમજાવી દઉં, પણ પ્રેશર રાખું ત્યાં સુધી સમજેલો રહે, લઈ લો એટલે પાછો હતો એને એવો થઈ જાય. એની મેળે દિલથી પોતે જ સમજે હરખું તો એને કાયમ એ જ્ઞાન નભે ટકે, એવી સમજણ કરાવવી કઠણ પડે છે. અદભુત વાત છે. તો આ લીલા જે થઈ અને એમાં બધા નિષ્કામી બની ગયા, એના ઉપર પ્રેમાનંદ સ્વામીએ પદ બનાવ્યો છે. તમે કહેતા હો તો ગાય કાઢીએ.
તેરી સાવરી સુરત છટાદા કે મન હર પ્રાણ હરે,
તેરી સાવરી સુરત છટાદા કે મન હર પ્રાણ હરે,
તેરી સાવરી સુરત છટાદા કે મન હર પ્રાણ હરે,
તેરી સાવરી સુરત છટાદા કે મન હર પ્રાણ હરે.
ચલત મરો ચોરે
ચલત મરો રે હસચિત ચોરે,
ચલત મરો રે ચલત મરો રે હસચિત ચોરે,
ચલત મરો રે હસચિત ચોરે.
હરલીનિ સબ વચના કે મન હર પ્રાણ હરે,
હરલીનિ સબ
હર પ્રાણ હરે,
તેરી સાવરી સુરત છટાદા કે મન હર પ્રાણ હરે.
ચરક સિચીરા પેરે પટ પીરા,
ચરક સિચીરા પેરે પટ પીરા, પેરે પટ પીરા
પૂર બીજ મોતી ઉદાહાર કે મન હર પ્રાણ હરે,
પૂર બીજ મોતી ઉદાહાર કે મન હર પ્રાણ હરે,
પૂર બીજ મોતી ઉદાહાર કે મન હર પ્રાણ હરે,
પૂર બીજ મોતી ઉદાહાર કે મન હર પ્રાણ
હરે. સાવરી સુરત છટાદાર કે મન હર પ્રાણ હરે,
સુરત છટાદા કે મન હર પ્રાણ હરે. अंदर से सलोना जाने कछु सोना
अंदर से सलोना
सलोना जाने कछु कोना सलोना जाने कछु कोना
मेरो मन बस की न मरे यार के मन हर प्राण हरे
मेरो मन बस की न मरे यार के मन हर प्राण हरे
मेरो मन बस की न मरे यार के मन हर प्राण हरे
सकीनो मोरे यार के मन हर प्राण हरे
सावरी सूरत छटादार के मन हर प्राण हरे
तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे
प्रेमानंद हरि कृष्ण
छवि तेरी
प्रेमानंद प्रेमानंद हरि कृष्ण छवि तेरी
प्रेमानंद हरि कृष्ण छवि तेरी
राखत उर्वी के मन हर प्राण हरे
राखत उर्वी के मन हर प्राण हरे राखत उर बिचार के मन हर प्राण हरे
तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे
तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे
तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे
तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे
स्वामी नारायण
થયા મનોહરે મોહન મનુ જેવા રૂપ અનુપમ રે નિજન્ય સુખ દેવા. એક અનુપમ લીલા નિજન્ય માટે સાંભળ્યા જેવી છે. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં લખી છે. મહારાજમાં બધાને બહુ પ્રેમને ભાવ હતો. ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં એકવાર રંગોત્સવ કર્યો હતો, પછી રાત્રિએ સભા ભરીને બેઠા હતા. સાંભળજો, સંતોને ઊંઘ આવવા લાગી ત્યારે મહારાજ કે અલ્યા અમે શું કરીએ તમને ઊંઘ ઉડે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હવને ભેટો તો ઊંઘ ઉડે, જરા ભેટન લીલા હોની ચાહીએ. પછી મહારાજ કહેતો હાલો બધાને ભેટીને બધાની ભોગભંગની માયાની ઊંઘ ઉડાડી દઈએ. પછી મહારાજ ઊભા થયા અને બધાને હૈયાના હેતથી બાથમાં લઈ લઈને માંડ્યા ભેટવા. પછી પ્રેમાનંદ સ્વામી મહારાજને ભેટવા સારું આવ્યા, પણ પોતે જરા નીચે ઉભેલા અને મહારાજ પાટ ઉપર ઉભેલા અને જોગાનો જોગ થઈ પડ્યું એવું. મહારાજે એકલો ખેસ વઢેલો, મહારાજનું ઉદર સુંદર મજાના પીપળના પાન જેવું ત્રિવેળીવાળું ઊંડી ગોળ ગંભીર નાભીવાળું સુંદર જોવામાં આવ્યું. અને પ્રેમાનંદ સ્વામીનું મોઢું અને મહારાજની ડ્યુટી લેવલે લેવલ આવી ગયા ઓટોમેટિકલી. અને પ્રેમાનંદ સ્વામીને રહેવાનું નહીં, અને સ્નેહથી મહારાજની કેડ પકડીને મહારાજની ડ્યુટીએ બચ્ચી લઈ લીધી બાપા. અને મહારાજને ગદગદિયા થયા અને ખડખડાટ હસી પડ્યા. અને મહારાજ એવું બોલ્યા, ઓય પ્રેમ સખી, મારી ભાવ ભજવી ગઈ. એમ કહીને બ્રહ્માનંદ સ્વામીને કહે, હે બ્રહ્માનંદ સ્વામી, આ પ્રેમ સખી, આ આ આ પ્રેમ સખી, હાવ સખી ભાવમાં અમારી નાભીએ બચ્ચી કરી ગઈ. બોલો, હાવ ભજવી ગઈ, ભાવ ભજવી ગઈ. બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ, એ ગાંડી જ છે, લાગાવે તાર મેલે, હવે લુગડું આડું ઢાંકો, નહીં તર મારી દશા એમ જ છે. આમ જરા ખરખું ઓઢો ને બાપા, આમાં અમારો વાંક શું છે એમ. એવા સ્વામીના વચન સાંભળીને મહારાજ અને સંતો બધા બહુ જ હશ્યા. તે સમયે જિજ્ઞાસાનંદ સ્વામી મહારાજને મળીને ત્યાંથી ચાલીને જ્યાં બધા સાધુ અમુક અમુક હુઈ ગયા હતા ને ત્યાં જઈને કે, ઉઠો ઉઠો, તમારો બાપ મળતો છે. હું કીધું, તમારો બાપ મળતો છે એટલે કે બધાને ભેટે છે, ઉઠો બધા. એમ કહીને બધા સાધુને જગાડ્યા ને બધા સાધુ માંડ્યા આવા આંખ્યું ચોળી ચોળી. અને સંતો જેમ આવતા જાય ને મહારાજ અમને ભેટતા જાય, એમ હવાર હુદી સુખ આપ્યું. નિજનને સુખ જગ જીવન જગ કારણે પોતે પ્રગટ્યા પરબ્રહ્મ. હે સુખદાયક જન સહુના પુરાણ પુરુષોત્તમ. હર નખ શિખર ઉપનાથનું એ તો જાણો કલ્યાણ ના કોટ. હે જેણે જેણે નિરખ્યા નેણા ભરી તેને ના રહી કોઈ ખો. ક્યારેક ઢોલીએ રે બેસે શ્રી ઘનશ્યામ, ક્યારેક બેસે રે ચાકળે પૂરણ કામ, ક્યારેક ગોદરું રે ઓસાડે સહિતે, પાથરું હોય રે તે પર બેસે પ્રીતે. વાલા ભક્તો, ત્રીજી અને ચોથી કડી પાંચમા પદની. ઉમંગ ભરી હેતમાં બેસે ધર્મ દુલારો, રથ મેના હાથી ઉપરે બેસી દર્શન આપે, અનંત જનના પાપને વાલો સહેજે સહેજે કાપે. સિદ્ધાનંદ સ્વામીની ચેષ્ટા છે. છપર પલંગ ઉપરે ક્યારેક બેઠા શોભે, ક્યારેક ઊંચે સિંહાસને બેઠા મન લોભે, ક્યારેક દીપમાળામાં બેઠા દર્શન દેવે, એ જેના ચરણ કમલને મોટા મોટા મુક્તન મુનિઓ સેવે. આભરણ ભૂષણ પહેરીને શોભે ઘણું વાલો, સિદ્ધાનંદ કહે ચિત્તમાં, મારે ચોટ્યો છોગા વાળો. શું ધૂટ લખે છે. ક્યારેક ગોદડો રે ઓસાડે સહિતે, પાથરું હોય રે તે પર બેસે પ્રીતે. સ્વાભાવિક ચેષ્ટાના 3D એનિમેશનમાં આ એક એક લીલાને આબે હોબ ખડી કરવામાં આવી છે ભાઈ ભાઈ. ક્યારેક ઢોલિયા રે ઉપર તકિયો ભાળી, તે પર બેસે રે શ્યામ પલોઠી વાળી. વાલા ભક્તો, ભીમજી ભગત બહુ ઝીણું ઝીણું લખે છે. બે પગના ફણી વાળી બેસે ફણી ઉપર મુનિનાથ વજ્રાસન. બે પગના ફણી વાળીને એની ઉપર બેસી જાય એને વદ્રાસન કહેવાય, કાં તો ગોરખાસન. બે પગ ખેંચીને મહારાજ બે પગની પલોઠી વાળી બેસે છે તકિયા સાત. પલોઠી વાળી તકિયા રે બે, ક્યારેક તકિયા ઉપર બેહે, તકિયાની ઉપર બેસી જાય. દર્શન દેવા કાજ, ક્યારેક સુએ સભામાં જમણે પાસે મુનિરાજ. ક્યારેક સભામાં જમણે પડખે મહારાજ સૂતા હતા, આમ જમણે બાજુ. ઉભો રાખે ડાબો પગ, જમણા પગ ડાબી સાત. પલંગ પર અડગ રાખી સુવે શ્યામ સુંદર મુનિનાથ. આ તો કરી બતાવવું પડશે. સમજાણું તમને? ન સમજાણું? કોણ કરી બતાવશે? અભ્યાસ જમી. ઉભો રાખે ડાબો પગ, હુજા હુજા હુજા, ડાબો પગ ઉભો રાખો. યસ. જમણો પગ ડાબી સાથ. યસ. પલંગ પર અડગ રાખી સુવે શ્યામ સુંદર મુનિનાથ. આ રીતે. પછી ડાબા હાથનો અંગૂઠો તેની પાસેની અંગુલી જે હ, ઉર્ધ્વરેખા પર ફેરવે તેમાં તે નહીં સંદેહ. કરો જોઈ આમ. આ રીતે ફેરવે અંગૂઠા ઉપર. ક્યારેક ડાબા પગની વડી વાળે પલોઠી નાથ, જમણો પગ તે પર ધરે કરે વાત મુક્તની સાથ. આ તો સમજાય એવું છે, ઓકે થઈ ગયું. કોણીઓ અડાડે તકિયા પર, એટલે તકિયો આગળ રાખે આગળ, અને આમ કોણીઓ અડાડે. હા, કોણીઓ અડાડે તકિયા પર, હડબુચી અડાડે નાથ, હડબુચી અડાડે, વાંસો દબાવે વાલમો અડાડી તકિયા સાથ. આમ તકિયામાં ધ્યાન રાખીને વાહો દબાવડાવતા સેવક પાસે. ક્વચિત સમય બેઠત મુનિનાથા, નિજ ગ્રીવા કરી લે નિજ હાથા, ઉભય ઓર નિજ કરસુ મરોરી, પટ પટ બોલાવત બરજોરી. સમજી ગયા? કોઈક સમયે મુનિઓના નાશ્રિયરી બેઠા થકા પોતાની ડોકને પોતાના બે હાથે કરીને બે કોર જોરથી મરોડીને કટાકો બોલાવે છે. પ્રત્યક્ષ સ્વામી કમ યર, જો તમે એને ફાવે. હા, એક માયક રાખો એની ડોકે, જો એને ભારે મજા આવે. હે કોણ? હા બે આવો, બે આવો ગુરુ, ચલો બે આવો. ઉભા ઉભા કરશો બેઠા બેઠા. આ તારે કેડનું છે એને ડોકનું. હાલો માઈક રાખો ભાઈ ને. હા બોલ, હાલો જોય. હા જો આ કરાડા કરે. અરે હાલો, આવું કરતા હતા મહારાજ. આ ચંચળ શ્રીયરી ક્યારેક તો પોતાના હાથ પગની આંગળીઓને બળથી મરોડીને ટચાક્યા ફોડે છે. એમાં ક્યારેક પોતે ફોડે છે અને ક્યારેક પ્રેમી ભક્તો પાસે ફોડાવે, ત્યારે પટપટ પટ એવા ટચાકા ફૂટે છે. તેથી ભક્તજનોને અતિ આનંદ થાય છે. ક્યારેક ઢોલિયા રે ઉપર તકિયો ભાળી, તે પર બેસે રે શામ પલોઠી વાળી, પાંચમા પદની પાંચમી કડી પીને. હવે ઘણુંક બેસે રે તકિયો ઓઠી ગણ દઈને, ક્યારેક ગોઠણ રે બાંધે ખેશ લઈને. ખાટ પાટ ને પલંગે ભૂદર ભાળ્યા છે, ખાટ પાટ ને પલંગે ભૂદર ભાળ્યા છે, બેઠા ઢોલીએ ઉમંગે ભૂદર ભાળ્યા છે, બેઠા ઢોલીએ ઉમંગે ભૂદર ભાળ્યા છે, સપર પલંગ ખાટલે ભૂદર ભાળ્યા છે, સપર પલંગ ખાટલે ભૂદર ભાળ્યા છે, ખુરશી બાજોઠ પાટલે ભૂદર ભાળ્યા છે, ખુરશી બાજોઠ પાટલે ભૂદર ભાળ્યા છે, સંગમાચી સિંહાસને ભૂદર ભાળ્યા છે, સંગમાચી સિંહાસને ભૂદર ભાળ્યા છે, ગાદી ચકિયા ચાકળે આસને ભૂદર ભાળ્યા છે, ગાદી ચાકળે આસને ભૂદર ભાળ્યા છે, મેળ મંચે ડોલહી ડોળે ભૂદર ભાળ્યા છે, મેળ મંચે ડોલહી ડોળે ભૂદર ભાળ્યા છે, મોખવા જાણ વંડી દે ઓલે ભૂદર ભાળ્યા છે, મોખવા જાણ વંડી દે વાલે ભૂદર ભાળ્યા છે, ભૂદર ભાળ્યા ભૂદર ભાળ્યા ભૂદર ભાળ્યા છે. જો ખાટ ઉપર, પાટ ઉપર, પલંગ ઉપર, સમજી ગયા, છપ્પર પલંગ ઉપર, દેશી કાથીના ખાટલા ઉપર, ક્યારેક ખુરશી ઉપર, બાજોટ ઉપર, પાટલા ઉપર, સાંગામાચી ઉપર, મોટા ભવ્ય સિંહાસન ઉપર, ગાદી તકિયા ઉપર, ક્યારેક મેળે બેઠા જોયા, ક્યારેક મંચે બેઠા જોયા, ક્યારેક ડોલમાં બેઠા જોયા, ક્યારેક હિંડોળા બેઠા જોયા. ડોલ એટલે પાણીની ડોલ નહીં, હો ડોલા ડોલા. ક્યારેક ગોખમાં બેઠા, ક્યારેક વાંજાણ. વાંજાણ કોને કહેવાય? વાણ, આ વાણ. અને ક્યારેક વંડી ઉપર, અને ક્યારેક દેવાલય ઉપર, દેવાલય શિખર ઉપર બેઠા પડે. ક્યારેક રાજી રે થાય અતિશય આલી સંતરી જન્ને રે, અભી ભેટલ લીલા હોય ગી. આંબળો આંબળો આંબળો. ક્યારેક તો દેશાવર થકી પોતાના સમીપે આવ્યા જે સાધુ, પરથારો વચનામતનો પરથારો વાંચું છું, દેશાવર થકી પોતાની સમીપે આવ્યા જે પોતાના સાધુ તથા પોતાને પ્રિય એવા ભક્તજન, તેમને જોઈને અતિ પ્રસન્ન થયા થકા એકદમ સિંહાસનમાંથી ઉતાવળા ઉઠીને એમને બાથમાં ઘાલીને મળે છે અને તેમને તે દેશના સમાચાર પૂછે છે. અને ક્યારેક તો ઉત્સવને વિશે પોતાને સમીપે રહીને પછી પોતાની આજ્ઞાએ કરીને પરદેશમાં જતા જે સાધુ એ જ્યારે વળાવે ને ત્યારે એમને પ્રસન્ન થઈને મહારાજ ભેટે છે અને પછી ગામડે મોકલે છે. વાલા ભક્તો, ભેટવાથી ખૂબ બધા ફાયદાઓ થાય છે. તમે કહેતા હો તો થોડાક આજ સંભળાવી દઉં. ભેટન લીલા છે ને એટલે હા, પ્રેમ ભાવથી નિર્મળ હૃદયથી અહીંયાની હૂંફથી જો કોઈને ભેટીએ તો લાભ થાય. જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને ભેટને સાંત્વના આપે છે ત્યારે તેમના મગજ શાંતિના અનુભવ કરે છે, ખૂબ શાંતિ થાય, શરીરને આરામની અનુભૂતિ કરાવે છે. પ્રિય પાત્રને કોઈ દુઃખ સતાવી રહ્યું હોય તો તેને સ્નેહથી ભેટવાથી તેનું અડધું દુઃખ ત્યાં ત્યાં દૂર થઈ જાય. સામી વ્યક્તિને ભેટવું તે ખૂબ જ ઉષ્મા પ્રદાન કરનારું છે અને તે સહજતા અને સુરક્ષાનો અનુભવ કરાવે છે. ભાઈ, તણાવ મટી જાય, એકલતા મટી જાય, ચિંતા હટી જાય, ડિપ્રેશનનું જોખમ ઘટવા માંડે. ભેટવું અગત્યનો ભાગ ભજવે છે. બધા ઉષ્માભરી રીતે ભેટવાથી મગજમાં ઓક્સિટોન્સિન્સ કુદરતી રીતે છૂટે છે કે જે વ્યક્તિના આંતરિક સંબંધોને મજબૂત કરવામાં સહાય કરે છે. ઓક્સિટોન્સિસ નામના જે અંદર રસાયણો છે એ ખૂબ જ અંદર ભેટવાથી છૂટે અને ખૂબ માણસને સંબંધોમાં એ મદદ કરે છે. તેમજ હૂંફ આપે, બળ આપે, આનંદ આપે, સહાનુભૂતિ આપે, કરુણા, નિર્ભયતા, સંતોષ અને ઉદારતાની લાગણીઓ પણ ખૂબ ભેટવાથી વધી જાય છે. ઓક્સિટોન્સિન્સની વધેલી માત્રા હૃદયની તંદુરસ્તી માટે પણ સંકળાયેલ છે. ક્યારે રાજી રે થાય અતિશય આલી સંત હરિજનને રે ભેટે બથમાં ગાલી. સાંભળો સાંભળો, વાલા ભક્તો, ગોપાલ સ્વામી વડોદરામાં હતા અને દ્વેષી લોકોએ ગોપાલ સ્વામીનું અપમાન કરવા, એમને બદનામ કરવા સ્ત્રીઓને મોકલી. ગોપાલ સ્વામી તળાવે નાઈન જાતા હતા, એમાં વચમાં સ્ત્રીઓનું ટોળું આવી ગયું ને સ્વામીની ફરતું ઘેરી વળ્યું. સ્વામીને એમ થયું કે હવે જાવું ક્યાં. યોગી હતા એટલે સ્વામી તરત સમાધિ કરી ગયા, સમાધિમાં જતા રહ્યા એટલે સ્વામીનું શરીર શબ જેવું થઈ ગયું. પછી આ સ્ત્રીઓએ શું કર્યું, ઓલા કોડાઓના કહેવાથી સ્વામીનું પોટલું બાંધીને તળાવમાં નાખી દીધા ગોપાલ સ્વામીને. અને પછી તો સ્વામી ક્યાં ગયા કોઈને ખબર જ નહીં. વડોદરા જે મંડળ હતું એ સ્વામીને હોધી હોધીને ઠાક્યું અને પછી બધા વળતા લાવ્યા. ભગવાન સ્વામિનારાયણને મળ્યા અને વાત કરીને મહારાજે આવી વાત સાંભળી, ગોપાલ સ્વામી જડતા નથી, આજ બે ચાર દિવસ થઈ ગયા તો મહારાજ ઉદાસ ઉદાસ જ રહે, કાંઈ બોલે નહીં, પૂરું જમે નહીં, ચિંતા ચિંતા થવા માંડી. એમ કરતાં ચાર દિવસ વહ્યા ગયા. પછી ગોપાલ સ્વામી પોતાના યોગૈશ્વર્ય બળથી એ તળાવમાંથી નીકળી અને એકલા વડોદરાથી ચાલીને વડતાલ આવ્યા. ત્યારે મહારાજને ખબર પડી ગોપાલ સ્વામી આવે છે એટલે ભગવાન સ્વામિનારાયણ વડતાલના સીમાડા સુધી સામે ગયા અને ભગવાન સ્વામિનારાયણ ગોપાલ સ્વામીનું નિર્માનીપણું જોઈ એમના ઉપર બહુ રાજી થયા કે સ્ત્રીઓ જેવી સ્ત્રીઓ તુચ્છ બલા અને આપ તો મહાસમર્થ યોગી, આકાશનું ગ્રહણ રોકી દો એવા, જો જરાક તમે સંકલ્પ કર્યો હોય તો સ્ત્રી બળી જાત ને ભૂત થાત, પણ તમે તે સ્ત્રીનું મૂર્ખાઈપણું ને ઓલા મૂર્ખા લોકોનું દુષ્ટપણું જોયું નહીં, એને બધાને માફ કર્યા ને તમે તમારા યોગ પ્રભાવથી આજે અહીં આવ્યા છો. અમે તમારા ઉપર આવું નિર્માનીપણું ને ક્ષમા પ્રદાન કરવાપણું જોઈને રાજી થયા છીએ, એમ કહીને વડતાલના પાદરમાં સ્વામીને ભેટી પડ્યા. ભાઈ, ભાવથી ભેટ્યા. એકવાર નાના અચિંત્યાનંદ સ્વામીએ શ્રીહરિના વચને કારિયાણીમાં હાથ માંદા સાધુની ખૂબ સેવા કરી, પછી મહારાજ એના ઉપર બહુ રાજી થયા ને નાના અચિંત્યાનંદ સ્વામીને હાથ વાર ભેટ્યા હતા. રવાલા ભક્તો, એ જ રીતે એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીહરિના વચને કારિયાણીમાં માંદા થઈ ગયેલા 19 સાધુને ખૂબ ત્યાં રોકાઈને સેવા કરીને વડતાલનો સમયો જાતો કર્યો. પછી સમયો કરીને મહારાજ પાછા આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને 18 સાધુને એક પોતાનું 19 વાર ભેટ્યા હતા. બોલો વાલા ભક્તો, મહારાજ સેવા કર્યાના ઉપર રાજી થતા ભેટતા. વડતાલમાં જ્યારે મંદિરની સેવાનું કામ ચાલતું ત્યારે સંતો તન તોડ મનબોડ સેવા કરતા, એનાથી મહારાજ ઘણી વખત બહુ રાજી થઈ જતા અને સંતોને ભાવથી ભેટતા. હરિલામતમાં લખ્યું છે, કોઈ સંત કહે જોડી હાથ ગારો ધોવ પછી ભેટો ના. ગારો ધોયા હુઆ શરીર પરિચય વાળું ગારા વાળું છે. કહે કૃષ્ણ રીજુ મન મારું, નહીં ગારો એ તો ચંદન ધારું. ગારો નહીં, આ તો ચંદન છે. ગારો વળગ્યો હશે જેને અંગે, હું તો એને જ ભેટું ઉમંગે, બાકી ને ઠીક ઠીક. એવા શબ્દ જ્યાં સામે સુણાવ્યા હતા કેટલાક ગારો ચોપડીને આવ્યા. મહારાજ કે હાલો, હવે બીજું હું તમે ક્યાંક તો સેવા કરી છે. સૌને ભેટી બોલ્યા ભગવાન મને વાલું ઘણું નિર્માન નિર્માની થઈ જન જેહ નીચી ટેલ કરે ઘણી તેહ તેને થાવું પ્રસન્ન હું જેવો કોટી રૂપિયા આપે એનાથી નહીં એવો. જોયું તમે? માટે કીધા છે મેં આવા ધામ તેમાં કરશે આવી રીતે કામ એના ઉપર અમે રાજી થઈ જઈશું. લો ક્યારેક રાજી રે થાય અતિશય આલી સંત હરિજનને રે ભેટે બથમાં. હવે આપણે આટલું રાખ્યો તો સારું. હવે એક વાત બહુ મોટી આવે છે. ગોપાલ સ્વામીની મહારાજ એમને મુંબઈ મોકલતા હતા અને પછી ભેટતા હતા અને ખૂબ નિજનને સુખ દેતા રાજી કરતા. એ આપણે બપોર પછી ઓકે. હવે તો આ ભેટવાની બધી વાત આવી ગઈ છે ને એટલે હવે રાહ નહીં જતા હે, આપણે ભેટન લીલા કરવી છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.